ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं। महादेव्या कोक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। आत्मसिद्धिकर्ता नमो राजचंद्र भगवन् परम कृपाणु देव जे सर्व संत नासन नमस्कार हो हे प्रभु राजचंद्र भगवन् जेना शरणे जीवता सहुपामे भव अन्त सट दर्शन नो सार छे आत्म सिद्धि सुख साज मोक्ष मार्ग दर्शावियो धन्य धन्य गुरुराज। अहो कृपाणु प्रभु नमो बीजा अहो महावीर राजचंद्र शरणे पड़े नितन माऊषे। अद्भुत उपकार आ काळमां परम कृपाळु देवे जगतना जीवोने मोक्ष मार्ग आपीने कर्यो छे। जे मार्ग चरम तीर्थंकर वर्धमान महावीर स्वामीना निर्वाण पछी लुप्त थतो गयो छिन्न भिन्न थतो गयो खंड खंडित थतो गयो अनेक प्रकारे छेद विच्छेदपणाने पाम्यो गच्छ मत आग्रह आ बधानी अंदर व्यक्तिगत हठाग्रह कदाग्रह मताग्रह मार्गनु स्वरूप लुप्त थई गयुं। अने जगतना जीवो पासे आत्मा ने मोक्षनु ज्ञान रही गयुं पण मोक्षने पामवो केवी रीते। तीर्थंकरे मार्ग कयो कयो छे के जे मार्ग आराधीने जगतना जीवो मोक्षने उपलब्ध थई शके। बाकीनु तो बधुं कर्या करशे पण आनंदगंजीए जे हमणा पदमां आपणे गायुं કે અનંત ક્રિયા કરશે એનું ફળ તો સંસારનું પરિભ્રમણ જ મળશે, પણ એવી કઈ સાધના છે કે જેનું ફળ પરિભ્રમણથી મુક્તિ મળે અને એનાથી જેનાથી મુક્તિ મળે એને મોક્ષ માર્ગ કહેવાય. બાકીનો બધો માર્ગ છે પણ ક્યાં પહોંચાડે એ નક્કી નહીં. જિંદગીનું પરમ સત્ય આત્માના સ્વરૂપની ઓળખાણમાં છે અને એ સ્વરૂપના પ્રાપ્ત કરવાના માર્ગને પ્રાપ્ત કરવામાં છે. વ્યક્તિએ ખુદનું સાચું સ્વરૂપ ઓળખવું અને તેને ઉપલબ્ધ થવું એ બહુ મહત્વનું છે, છતાં પોતાને પોતાથી પોતાનું ઓળખાણ થવું એ બહુ કઠિન છે. નિજ સ્વરૂપની યથાર્થ ઓળખાણ એ જ ખરું લક્ષ્ય અને એ ઓળખાણનો માર્ગ પ્રાપ્ત થાય એ જ ખરું જીવન વ્રત, લાઈફ મિશન જીવનમાં હોવું જોઈએ. આ કરવું છે, તે કરવું છે, નામના મેળવી છે, સિદ્ધિ મેળવી છે, પ્રસિદ્ધિ મેળવી છે, માન જોઈએ છે, અહંકાર જોઈએ છે, આપણી મોટાઈ જોઈએ છે, લૌકિક મોટાઈ જોઈએ છે, આ બધું ગૌણ છે. લાઈફ મિશન તો એ છે કે મનુષ્ય ભવની પ્રાપ્તિ થઈ છે, વિતરાગનું શાસન મળ્યું છે, સત્પુરુષનો યોગ થયો છે, મુક્તિનો માર્ગ હાથમાં આવી જવો જોઈએ. એ માર્ગમાં કદાચ જન્મ 4-5 વધારે કરવા પડે તો એની મને કોઈ ખેદ નથી, અફસોસ નથી, પણ અનંતની અંદરથી જો નીકળી ન શકાય એ રીતે મનુષ્ય જન્મમાંથી હેલો જાઓ તો આના જેવી જીવનની કોઈ બદનસીબી અને કમનસીબી નથી. માર્ગ આપનાર કોઈ ન હોય તો સમજી શકાય કે કોઈ નથી તો શું કરીએ, અમે માર્ગ ન પામ્યા, અમે મનુષ્ય થયા પણ અમને માર્ગ દાતા મળ્યો નહીં. અરે દાતા મળ્યો છે ને એનું ઓળખાણ નથી થતું, દાતા મળ્યો છે ને એની શ્રદ્ધા નથી થતી. આટલી બધી જીવનની નિકૃષ્ટતા, પુરુષ ઓળખાય નહીં. જ્ઞાની પુરુષ કહે છે આનંદગંજી, જેણે નયણે કરી માર્ગ જોઈએ રે, નયણ એટલે દિવ્ય વિચાર. અરે તારે માર્ગ જોવો છે તો ચર્મ ચક્ષુથી નહીં મળે, જગતના આડંબર દંભ વૈભવ ઐશ્વર્યથી ચકાચોંધ બનીને તું માર્ગ ભૂલ્યો છો, આ તો ચર્મ ચક્ષુનો વિષય છે, દિવ્ય દ્રષ્ટિનો વિષય નથી. દિવ્ય દ્રષ્ટિનો વિષય અંતર ચક્ષુથી થયેલી વિચારણા છે. એ વિચારણાથી વિચાર કર કે આ માર્ગથી પરિભ્રમણ ટળે, કર્મોનો છેદ થાય, અનંત દુઃખનો અંત આવે, અને આ માર્ગે ચાલવાથી આજ નહીં તો કાલે હું પોતાના પરમપદને પામી શકું ખરો. આવી પ્રતીતિ, અરે નથી શક્તિ, નથી સામર્થ્ય, માન્ય છે. જે પુરુષે માર્ગ આપ્યો છે એણે પણ કહ્યું કે ગજા વગરની હાલ મનોરથ રૂપજો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો. આ જીવનનું વ્રત, ધીસ ઇઝ લાઈફ મિશન, આ લક્ષ્ય હું જોઈએ, આમાં ક્યાંય ચલિત ન થવું જોઈએ. સાચો મુમુક્ષુ પેલા દ્રઢ મનનો બનવો જોઈએ. હાલતા ગમે ત્યાંથી ભાગી જાય, હાલતા ગમે ત્યાં ભોળવાઈ જાય, હાલતા ગમે તેનાથી અંજાઈ જાય. જગતની અંદર કહેવત છે, અજાણ્યા આંધળા એ બે સરખા, કેમ કે અજાણ્યાને ખબર નથી માર્ગ ક્યાં છે, આંધળાને બિચારાને મળતો નથી. પણ ત્રીજી વાત આવે છે અંજાયેલા, અજાણ્યા આંધળાને અંજાયેલા, ત્રણેય સરખા. સામેથી કાર આવતી હોય અને જબરજસ્ત એનું રિફ્લેક્શન હોય અને આપણે ચલાવતા હોય, પછી એક્સિડન્ટ થયા વિના રહીએ નહીં, શું કામ, અંજાઈ જાય છે. એટલે કે જે ડીમ કરો લાઈટ, નહીં તો સામો અંજાય. અત્યારે પરમાર્થ માર્ગમાં બધાએ પોતાની સર્ચ લાઇટ લઈને નીકળ્યા છે એટલે આપણે અંજાઈ જાય છે, અને અંજાઈ ગયેલો અને આંધળો બે હરકા. આંધળો કોક દી હજી પામી શકશે, અંજાયેલાનો કોઈ ભરોસો નહીં. આત્મવિચાર થકી જ આત્મ સ્વરૂપ ઓળખાય છે અને આત્મવિચારથી જ આત્મજ્ઞાન થઈ શકે છે. મંત્ર આપ્યો છે, 21મી સદીનો મંત્ર છે, કર વિચાર તો પામ. તું વિચાર કર, અંતર્મુખ થઈને વિચાર કર, સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરીને વિચાર કર, પરદ્રવ્યથી તારી જાતને ભિન્ન કરીને વિચાર કર, ઇન્દ્રિય નિગ્રહ કરીને વિચાર કર. હું જગતના સર્વ પદાર્થો અને સર્વ સંબંધ સંયોગો સ્થિતિ પરિસ્થિતિ એનાથી ભિન્ન છું, મારું સ્વરૂપ અસંગ છે. જે કંઈ સંગ છે એ આભાસ છે, દેહનો પણ સંગ છે આભાસ છે, કુટુંબનો સંગ છે આભાસ છે, સંયોગોનો સંગ્રહનો પરિગ્રહનો આ બધો જ છે, વાસ્તવિક છે, દેખાય છે, માણી શકાય છે, જાણી શકાય છે, ભોગવી શકાય છે, છતાં આભાસ છે. કારણ આત્મા સાથે એનો કોઈ શાશ્વત અનુબંધ નથી, દેહથી સંબંધ છે એનો. દેહ છૂટ્યો તો એને ને આત્માને સંયોગોને ને પરિસ્થિતિને કાંઈ સંબંધ નથી, બધું ગયું. આપ મૂવે તો ડૂબ ગઈ દુનિયા, તારી દુનિયા શરીર સાથે સંબંધિત છે, સ્વરૂપ સાથે સંબંધિત નથી. તું વિચાર જ્યારે કર ત્યારે સ્વરૂપ સંબંધી વિચાર કર, સ્વરૂપની સાથે વિચાર કર. અંતર્મુખ થઈશ તો તારા વિચારનું અનુસંધાન સ્વરૂપ બનશે, બહિર્મુખ થઈશ ત્યાં સુધી જગત તારા વિચારનું કેન્દ્ર બનશે. એટલે જ કૃપાળુએ કહ્યું કે હે જીવ, તું બ્રહ્મામાં, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. આ શબ્દ પ્રયોગ ઉપર શ્રદ્ધા કેટલી આપણી, નહીં મળે. કોણ કહે છે? જન્મ જન્માંતરો જાણતા જોગીએ, એ કહે છે. એ કહે છે અમારો આજનો અનુભવ નથી, જન્મ જન્મનો છે, કે બહાર શોધવાથી નહીં મળે. કેવળ અંતર્મુખ થવાનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો માર્ગ છે, આ સિવાય કોઈ બીજો ઉપાય નથી. માટે કર વિચાર તો પામ, આત્માનો વિચાર કર. આત્મતત્વની વિચારણાનો એ જ શ્રેષ્ઠ વિષય બની શકે કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. વિચારની સાધના, ઉપયોગની સાધના એ જ શ્રેષ્ઠ સાધના છે. સાધના અનેક પ્રકારે છે, પણ જે સાધનાથી વિચાર સ્વરૂપ સાથે એકરૂપ ન થાય એ સાધનાનું મહત્વ નહીં થાય. કૃપાળુદેવે કહ્યું કે વહ સાધન બાર અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પડે. કછુ ઓર રહા ઉન સાધન સે, કંઈક વિચાર શું છે જુદું, આ સાધન સિવાય બીજું શું હોઈ શકે? યમ નિયમની ત્રણ ગાથાઓ વાંચીએ તો આમ થાય કે આના સિવાય બીજું કરવું શું અને કરવાનું હોય શું? તો પણ જ્ઞાની કે છે કછુ ઓર રહા ઉન સાધન સે, નથી પકડાતું આપણને, નથી પકડાતું. એના વાક્યની અંદર શબ્દ પકડાય છે, અર્થ નથી પકડાતો. કર વિચાર તો પામ, અને વિચાર કરવાની પ્રક્રિયા કઈ છે? વિચાર કરવાની પ્રક્રિયા અંતર્મુખ થઈને વિચાર કર, જગતની સાથે અનુસંધાન રાખીને વિચાર ન થાય. જગત સાથેના બધા અનુબંધ તોડીને વિચાર થાય. તું તારી સાથે વાત કર, તું તારી સાથે સંવાદ કર. અને એને માટે એક જ સૂત્ર 16 વર્ષની ઉંમર આપ્યું, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોનાસ બંધે વડગણા છે, રાખું કે એ પરિહરું, એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. કોણ છું, ક્યાંથી થયો છું, અને મારું ખરું સ્વરૂપ શું છે? આ એક શબ્દ ખરું મૂકીને, ખરું નથી પકડાતું, શું સ્વરૂપ છે મારું એ બરોબર છે, અને એમાં તો બીજાને કે તારું સ્વરૂપ શું છે, પણ ખરું સ્વરૂપ શું છે? બધો આભાસમાં છીએ, ભ્રાંતિમાં છીએ, દેહને આત્મા માની બેઠા છીએ, સંઘને પોતાનો માની બેઠા છીએ, સ્વજન પરિવાર આ બધા સાથે મોહ માયા લગાવીને જગતને ખરું માની બેઠા છીએ. આ બધું મારું છે, મારું છે, હાઈ બળતરા, રાગ દ્વેષ બધું સેના આધાર ઉપર છે? મમત્વના ભાવ ઉપર છે. ખરું સ્વરૂપમાં તો તું અસંગ છો અને સર્વથી ભિન્ન છો. પણ આનો વિચાર કરે કોણ? કરવો કેવી રીતે? આ પુરુષ યુક્તિ આપે છે કેવી રીતે કરવો. જગતના સર્વ જીવો વિચાર કરે છે, અને વિચાર કરવાની ક્ષમતા એનું નામ જ મનુષ્ય, અને છતાંય વિચાર કરી શકતો નથી, અને જે વિચારથી પામવું જોઈએ એ પામી શકતો નથી, બાકી બધું કરે છે. એ રખડે છે તો પોતાના વિચારને કારણે, અને ઉજાગરો કરે છે તો એ પોતાના વિચારને કારણે. આખી રાત ઊંઘ ન આવી, ઘણા વિચાર કર્યા હતા, અને જ્ઞાની કહે છે વિચાર કરીશ તો પામીશ, ઊંઘે ન પામો તો મુક્તિ શું પામીશ? અવડા વિચાર, વિચાર વાયુ થઈ જાય, વિચારના વમણમાં અટવાઈ જાય. પણ જે વિચાર મુક્તિને પ્રાપ્ત કરાવે, સ્વરૂપની ઉપલબ્ધિ કરાવે, એવો વિચાર કરવાની પદ્ધતિ યુક્તિ આવડી નહીં. જ્ઞાની કહે છે એ દિવ્ય વિચાર છે, ઇટ્સ અ ડિવાઇન થોટ, એ આત્મવિચાર છે, આત્મા સંબંધી વિચાર છે. પણ કેવી રીતે કરવો? શાંત ભાવે. સાહેબ આ મોટો વાંધો, શાંત ભાવ એટલે બારી બારણા બંધ કરવા? આ પાછો ડાયો છો, કોઈએ મને બોલાવવાનું નહીં. ધમધમતો છે રાગને દ્વેષથીઓ. સાધના કરવા બેસે ને એટલે વોચમેનને ને સિક્યોરિટીને બધાને કહી દો, કાંઈ કોઈ નહીં, ગમે તે આવે ને કોઈને આવવાનો દેવો. તું તારા મનના બારીબારણા બંધ કરીશ, ઇન્દ્રિયોના તો ઘણું છે એ નથી થતા. મારે નિવૃત્તિમાં જવું છે, આઠ દિન અહીંયા રહી આવીશ, બસ શાંત, કાંઈ નહીં, બધું શાંત. શાંત મન અશાંત છે ભાઈ. આ જગતની શાંતિ તરફ તું જોમાં, તારી પોતાની અશાંતિ તરફ જો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે અને વિવેકથી કર. જે વિચાર આવે વિચાર કર, સ્વ સંબંધી છે પર સંબંધી છે. આ મારું સ્વરૂપ છે, વિચાર કરું છું એમાં હું છું કે પર છે? પર હોય તો એને બાદબાકી કરતો જા, છોડતો જા, ભૂલી જા. સ્વ છે એનું વધારે ચિંતન કર, અનુપ્રેક્ષા કર. તો કે છે આત્મજ્ઞાનના જેટલા સિદ્ધાંતો આ જગતની અંદર જેટલા મહાપુરુષો આપ્યા છે એ બધાનો તને અનુભવ થઈ જશે, તારે વાંચવાની જરૂર નહીં પડે. આ બે જ શરત છે, શાંત ભાવ અને વિવેક. આ ધર્મનું બીજું નામ વિવેક છે. સત્સંગ, સ્વાધ્યાય, સત્પુરુષોના બોધ, એમાંથી જીવને વિવેક પ્રગટવો જોઈએ. આપણને વિવેક નથી પ્રગટતો, લૌકિક ડાપણ પ્રગટે છે. એટલે આપણે જેટલું સાંભળવું હોય એટલું બીજાને 10 ગણું ઉમેરીને ઉપદેશ આપીએ છીએ, આ વિવેક નથી. વિવેક તો પોતામાં પરિણમન કરવું એ વિવેક છે. આવું સ્વરૂપ જે વ્યક્તિને પોતાનું ખરું સ્વરૂપ ઓળખાવી શકે, સમજાવી શકે અને યથાર્થપણે સમજવામાં જે સહાયરૂપ થઈ શકે, માર્ગદર્શન કરી શકે, પ્રેરણા આપી શકે, એ જ સાચો ગુરુ. પોતા તરફ ખેંચે એ ગુરુ નહીં, આવેલા જીવને એના તરફ પહોંચાડે એ ગુરુ. આવો અદ્ભુત માર્ગ પરમ કૃપાળુ દેવે આપણને યુક્તિથી સમજાવ્યો છે. શિષ્ય પ્રશ્ન કરે છે, શિષ્ય જાગૃત છે, શિષ્ય જિજ્ઞાસુ છે, શિષ્ય આત્માર્થી છે, શિષ્ય પીપાસુ છે, એને પ્રાપ્ત કરવાની ઝંખના જાગી છે, લગની જાગી છે. અને કહે છે પ્રભુ સમજ્યું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. પ્રભુ ગમે તેમ કરો, મને આ પાંચેય પદ સમજાઈ ગયા છે પણ બધા વ્યર્થ થઈ જશે. જીવાદી જાણ્યા તણો શોભ, હું બધું જ મારું વ્યર્થ જશે જો મને માર્ગ નહીં મળે તો. જિંદગી ભર સુધી હું ગમે તેટલું વાંચીશ કરીશ, આ બધું સમજી ગયો, આત્મા સમજી ગયો, મોક્ષ સમજી ગયો, જીવ સમજી ગયો, અજીવ સમજી ગયો, પણ મને એ મોક્ષ મેળવવાનો માર્ગ જો મારા હાથમાં, તો 40 કઈ જગ્યાએ મારું પગલું પેલું ક્યાં મૂકીશું? સાચી દિશાનું પગલું ગમે ત્યારે પણ મંઝિલે પહોંચાડશે, પણ ખોટી દિશામાં 1000 માઇલની દોડ મૂકીશ તો પણ પાછું આવવું પડશે. અને ઘણીના બળદની જેમ દિશાવિહીન અનંત જન્મો સુધી ફરીશ તો પણ તું હતો ત્યાં ત્યાં રહીશ. એક ડગલું મારે મૂકવું છે પરમાર્થ માર્ગની અંદર, આત્માની મુક્તિના માર્ગ ઉપર. સાચું કદમ પડે એવી સાચી દિશામાં પ્રભુ મારો પગ મુકાવી દો, પછી સામર્થ્ય નહીં હશે, થાકી જઈશ તો બેસી જઈશ, પણ દિશા નહીં બદલું, માર્ગ નહીં બદલું. મને શ્રદ્ધા છે કે આ જ માર્ગે મારી મંઝિલ છે, મારો મુકામ છે, મારી મુક્તિ છે. બહુ મહત્વનું છઠ્ઠું પદ, શિષ્ય પૂછે છે કે પ્રભુ કેમ છે અને ઉપાય એવો આપજો. હોય કદાપી મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય, કર્મ કાળ અનંતના સાથી છે દ્યા જાય. માણુમી ગાથામાં શિષ્યનો પ્રશ્ન છે, નહીં અવિરોધ ઉપાય, એક પેલી પંક્તિની વિચારણા આપણે 2 સ્વાધ્યાયમાં ગઈકાલે કરી કે અવિરોધ ઉપાય. તો કે અવિરોધ ઉપાય કહીએ છીએ તને, કોઈ સંપ્રદાયનો નહીં, કોઈ ગચનો નહીં, કોઈ મતનો નહીં, કોઈ આમનાઈનો નહીં, કોઈ લેબલ નથી. મોક્ષ ભાવ નિજવાસ ઉપાય નંબર 1, તું તારામાં સ્થિત થા, આ ઉપાય પહેલો. બહિર્ભાવમાં છો ત્યાં સુધી જગતમાં છો એ મોક્ષને મેળવવાનો ઉપાય નથી, સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય નથી, નિજવાસ. બીજો ઉપાય કયો? બંધના કારણની છેદક દશા. જે જે વસ્તુ બંધનું કારણ બને છે, જ્યાં લાગે છે કે મોહ છે, પર તરફ રૂચિ છે, પરમાં જોડાય છે, કષાયનું પરિણામ થાય છે, આ બધા બંધના કારણ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એની સામે એનો પ્રતિપક્ષ લઈ લે, સમ્યકત્વ લઈ લે, ઉપશમ ભાવ લઈ લે, વિરતિ લઈ લે, પુરુષાર્થ લઈ લે, અપ્રમત્ત ભાવ અને યોગ્યતા અશરીરી ભાવ રાખ. આ પાંચે એના પ્રતિપક્ષ છે. બંધ કારણની આ છેદક દશા છે, એના ઉપર લક્ષ રાખ. જ્યારે સાધના કર, સાધનાનું સ્વરૂપ ગમે તે પ્રકારનું હોય, કોઈએ તને માળા કરવાનું કીધું, કોઈ મંત્ર કરવાનું કીધું, કોઈ જાપ કરવાનું કીધું, કોઈ સામાયિક કરવાનું કહ્યું, કોઈ પ્રતિક્રમણ કરવાનું કહ્યું, તારો લક્ષ એક જ છે, મિથ્યાત્વનો નાશ થાય, કર્મની નિર્જરા થાય, સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ બંધના કારણની, ને તો બંધ થતો જશે. રાગ ભાવથી કોઈની સેવા આરાધના કરીશ તો રાગ વધતો જશે, મુક્તિ નહીં થાય, કર્મ વધશે, કર્મની નિર્જરા નહીં થાય. બંધ કારણની છેદક દશા ઉપાય નંબર બે, આ અવિરોધ ઉપાય છે. આમાં શું તારો વિરોધ, કોનો વાંધો, કોને માન્ય નથી? આ અગ્નિનો ઉપાય જળ છે, ઉષ્ણતાનો ઉપાય શીતળતા છે, આમાં શું વિરોધ હોય, કોનો વિરોધ હોય? આ શાશ્વત સિદ્ધાંતો છે. આ જગતની અંદર જેમ સત છે એમ ઋત છે. ઋત એટલે પ્રકૃતિના નિયમો છે. આ બધા કૃપાળુ દેવ પ્રકૃતિના નિયમથી ઋતની વાત કરે છે. સતને પ્રાપ્ત કરવો છે તો ઋતનું આરાધન કરવું પડે, ઋત સિવાય પોતાની મતિ કલ્પનાનું નહીં. આ ઋત છે, ઉષ્ણતાની સામે શીતળતા, આ ઉપાય છે. આવા જગતની અંદર અનેક વસ્તુ બને છે. એટલે કહ્યું ક્રોધની સામે ક્ષમા છે, માનની સામે નમ્રતા છે, લોભની સામે સંતોષ છે. આ બધા ઓલા બંધના કારણો છે, આ મોક્ષના મુક્તિના કારણો છે. કારણ છેદક દશા છે, આ દશા છે એ બંધના કારણોની છેદક દશા છે. ત્રીજું કહ્યું કે રાગ દ્વેષ અજ્ઞાન એની નિવૃત્તિ જેનાથી થાય એ કર. જુઠાભાઈને કહ્યું જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. અરે ધર્મમાં જઈને મારો રાગ વધતો હોય, મારો આગ્રહ વધતો હોય, મારો પક્ષપાત વધતો હોય તો ધર્મ નથી. આ કેદી સમજાય? ગમે તેવું સ્વરૂપ ઉત્કૃષ્ટ શબ્દોથી કહે, પણ જ્યાં રાગને પોષણ મળે છે ધર્મ નથી. કેમ કે રાગ એ બંધનું કારણ છે, કર્મની ગાંઠ છે. આ તો મુખ્ય કર્મની ગ્રંથ, અનંત કર્મનો આધાર, બીજરૂપ આ રાગ છે. અને મને ક્યાંય રાગ થયો, સ્નેહ રાગ થાય, કામ રાગ થાય કે દ્રષ્ટિ રાગ થાય. જ્ઞાનીઓએ શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે સ્નેહ રાગ હજી ટળી જાય પ્રયત્ન કરે તો. કામ રાગથી મનુષ્ય વિરક્ત થઈ શકે, પણ દ્રષ્ટિ રાગમાં ફસાયેલો જીવ કોઈ દી અનંત કાળ સુધી નીકળી ન શકે. કોઈ વ્યક્તિ પ્રત્યેનો દ્રષ્ટિરાગ, કોઈ ગંથ પ્રત્યેનો દ્રષ્ટિરાગ, કોઈ મત પ્રત્યેનો દ્રષ્ટિરાગ, કોઈ સ્થાન પ્રત્યેનો દ્રષ્ટિરાગ, કોઈ ગ્રંથ પ્રત્યેનો દ્રષ્ટિરાગ, આ બધા દ્રષ્ટિરાગ જીવને એવા એની સાથે એક રૂપનો ઉત્પ્રોત કરે છે જે પરદ્રવ્ય છે. માત્ર જાણવા પૂરતું, તો જ્ઞાનથી જાણ, એની સાથે જોડાવાને તને કોઈ નથી. અને ભલભલા આચાર્યો પણ દ્રષ્ટિરાગની અંદર માર્ગ ચૂકી જાય છે. દ્રષ્ટિરાગ એટલો ભયંકર, શાસ્ત્ર કહ્યો વિતેષણા, પુત્રેષણા અને લોકેષણા, ત્રણ ઈચ્છાઓ જીવનને સંસાર તરફ ઘસેડી જાય છે. તો કે છે જીવ સામર્થ્ય પોતાનું પ્રગટાવે તો પુત્રની ઈચ્છાથી મુક્ત થઈ જાય કે કંઈ વાંધો નથી, દીકરો નથી તો ક્યાંય દીકરો પરમેનન્ટ હોઈ ન શકે, નથી તો મારે એનું સમાધાન મળી ગયું. વિતેષણા, આ ધન કાંઈ એ મારા સંસારનું મારું કલ્યાણ કરે એમ નથી, ધન હોય કે ન હોય ચાલશે, નિર્ગ્રંથ માર્ગ છે. પણ પાછો ફસાય લોકેષણામાં, લોકો શું કહેશે, મારું માન શું, સિદ્ધિ પ્રસિદ્ધિ નામના સત્કાર પૂજા વાસના માન બહુમાન સન્માન, આમાંથી નવરો ન થાય ગમે એવો ત્યાગી હોય તોય. આ લોકેષણા જબરજસ્ત ઝેર છે. દ્રષ્ટિરાગ સાધક માટે ઝેર છે અને લોકેષણા ઉપદેશક માટે ઝેર છે. ઓલો કામ રાગથી છૂટશે, સ્નેહ રાગથી છૂટશે, બધું છોડીને તારે શરણે આવશે, પણ દ્રષ્ટિરાગમાં બંધાઈ જાય તો પાછું બધું પાણી ઢોળ. એમ ઓલો બધું છોડશે, પુતેષણા છોડશે, વિતેષણા છોડશે અને સંસારનું કલ્યાણ કરવા નીકળશે, પણ લોકેષણામાં ફસાઈ ગયો તો બધું પાણી ઢોળ. આ બે ભયંકર શાસ્ત્રકારોએ, ગીતાર્થ જ્ઞાનીઓએ કહ્યું છે. જીવને ખૂબ ધ્યાનમાં રાખવું પડે. અવિરોધ ઉપાય લ્યો તમે. આ બધા ઉપાય એવા છે કે જેમાં વિરોધ આવી શકે છે. ના મને કાંઈ નહીં થાય એ અહંભાવ છે, હું બધું જાણું છું એ અહંભાવ છે. ક્યારે દગો દેશે કહેવાય નહીં. સત ચૈતન્યમય અભાસ રહિત આત્મા જેનાથી પ્રાપ્ત થાય એ મોક્ષ પંથની રીત છે. અવિરોધ ઉપાય નંબર 4, આત્મા સંબંધમાં કોઈ આભાસને જોડીશમાં વર્ણ ગંધ રસ સ્વાદ રૂપ શબ્દ આ એકેય આત્માનું લક્ષણ નથી, જડના લક્ષણો છે. અને તને ઘંટડી સમજાય અને તને કમળ દેખાય અને તને પ્રકાશનો જ્યોત થાય ને તને રૂપ દેખાય ને તને સુગંધ વર્તાય ને આ બધા જળના લક્ષણ છે, આ પૂતગળના છે. અને તને અમૃતના ઘૂંટડા ભર એવો સ્વાદ આવે, પીધા જ કરીએ, ચમચી તમે પીઓ ને ઓલો ચમચો બીજાને પાય, રેવા દેજે બધા ધંધા. આ કોઈ આત્મ પ્રાપ્તિના લક્ષણ નથી. આત્મા અરૂપી છે એનું એકેય લક્ષણ જ્ઞાન સિવાય બીજું નથી. તો આ કેવી રીતના લક્ષણથી મળે અને આવું થાય, આવી ચમત્કાર લબ્ધિ બધું થાય, સિદ્ધિ સિદ્ધિ મળે? અધ્યાત્મના માર્ગે ચાલનારની અંદર ઇન્દ્રિયોની જે તાકાત છે એ જ ઇન્દ્રિયોની અતિન્દ્રિય તાકાત શરૂ થાય. હું આટલું જોઈ શકું છું પણ અધ્યાત્મ સાધના પછી આ દિવાલની પારનું પણ હું જોઈ શકું છું પણ એ આત્મા નથી. હું અત્યારે આટલું સાંભળી શકું છું પણ મારી સાધના થાય તો એવા ચમત્કાર રીધિ સિદ્ધિ પ્રાપ્ત થાય, અનંત લબ્ધિ પ્રાપ્ત થાય. ગુરુ ગૌતમ ગણધર એની લબ્ધિના વખાણ કરીએ તો વર્ષ પણ ઓછું પડે. રોજની એક લબ્ધિ વાપરો તો પણ એનું વ્યાખ્યા કરો તો આટલી લબ્ધિનો ધણી એ આત્માને પ્રાપ્ત કરવા માટે લાલાયિત છે. ક્યાંય લબ્ધિમાં રોકાયો નથી. પ્રભુશ્રીને કહ્યું તું કૃપાળુ દેવે કે જોજો આત્મા સાધનાના માર્ગે આગળ વધશો તો લબ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થશે. પણ ચમત્કાર બતાવીને યોગને સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ નથી. અને આપણા બધા મંડાણ ચમત્કાર ઉપર બેસી ગયા છે, રિદ્ધિ સિદ્ધિથી આપણે અંજાઈ ગયા છે. આ અંજાયેલો તો પેલો મરશે. માર્ગ બહુ અવિરોધ માર્ગ, સાચો મુમુક્ષુ સાચો આત્માર્થ. અમારે આમાં વિરોધ આવે છે. સિદ્ધિને પામેલા બધા મોક્ષે ગયા છે તો કે ના, મંત્ર તંત્રના કઈ જોગી જોગટાઓ સંસારમાં રખડે છે તો એનો મતલબ કે સિદ્ધિથી વિરોધ છે, માર્ગની પ્રાપ્તિ નથી. મહાવીર સિદ્ધિથી પર થયા તો મહાવીરને મોક્ષ માર્ગ મળ્યો છે. ગૌતમને સિદ્ધિથી પર થયા અને ગૌતમ જેટલી લબ્ધિ તો હજી અધ્યાત્મના ઇતિહાસમાં કોઈને પ્રાપ્ત નથી થઈ. અનંત લબ્ધિનો સ્વામી છે. એને પણ શાસ્ત્રકારોએ કહ્યું છે, જ્ઞાનીઓએ, કે એ પણ જ્ઞાનથી દૂર હતો, કેવળ જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. તો લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ આ કોઈ જ્ઞાન પ્રાપ્તિનો અવિરોધ માર્ગ નથી, વિરોધી છે. આપણે અંજાઈ જાય, પ્રભાવમાં આવી જાય પણ આ અવિરોધ માર્ગ નથી. સાચો મુમુક્ષુ સાચો જિજ્ઞાસુ સાચો શિષ્ય જે છે એ અવિરોધ માર્ગની માગણી કરે. આણે માર્ગ કર્યો છે આત્મસિદ્ધિના. શિષ્યની યોગ્યતા તો જુઓ, એ કોઈ શોર્ટકટ માગતા નથી, એ કોઈ રિદ્ધિ સિદ્ધિ માગતો નથી. એ કે છે હોય કદાપિ મોક્ષ પદ નહીં અવિરોધ ઉપાય. સાહેબ હું બધે ફરી આવ્યો છું, મેં બધા જ જોયા છે ચમત્કારો, ક્યાંય અવિરોધ ઉપાય નથી. દરેકમાં કંઈક ને કંઈક વિરોધ આવે છે. સાહેબ આપની પાસે કોઈ અવિરોધ માર્ગ હોય તો મને કહો. અને 4 માર્ગ આપ્યા, અવિરોધ માર્ગ આપ્યા. આગળ શિષ્યનો પ્રશ્ન છે કે સાહેબ આ મારા કર્મ, કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. હું આજકાલનો કર્મ કરું છું, ક્યારથી કર્મ કરું છું મારા? તો જ્ઞાનીઓએ એક વ્યાખ્યા આપી છે કર્મની. 511 પત્રની અંદર સૌભાગભાઈએ પ્રશ્ન કર્યો છે કૃપાળુદેવને. 3 લીટીની અંદર પણ એટલું મહત્વ અને રહસ્ય છે, વિચાર કરો. એ કહે છે કે શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. આ અજ્ઞાની જીવનું લક્ષણ છે કે બંધ ભાવમાંથી બહાર આવતો જ નથી. સમયે સમયે કેટલા કર્મ બાંધે? અનંત. અનાદિકાળથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે. પાછું આ ક્યારથી શરૂ કર્યું છે? 5-5 વર્ષથી નહીં, અનાદિકાળથી. આ વાત યથાર્થ છે તો આપણે પ્રશ્ન થયું, સૌભાગભાઈને પ્રશ્ન થયો અને સૌભાગભાઈ કૃપાળુદેવને લખો કે આવું તમે અમને સમજાવો છો કે અનાદિકાળથી અનંત કર્મને સમયે સમયે કર્મ આ જીવ બાંધે છે, કેમ કે બંધ ભાવમાં છે, પર સાથે છે, તો એ કર્મ જ બાંધે. એની છેદક દશામાં એ નથી. સંગમાં છે, અસંગતામાં નથી. સંગમાં છે તો ગમે તે છે તો કર્મ બાંધે જ છે. સર્વસંગ મહાઆશ્રવ છે, કૃપાળુદેવે લખ્યું છે. અને બીજું લખ્યું છે સંગથી નિષ્કારણ ઉપાધિ વધે છે. તો અહીંયા કહ્યું છે કે પ્રશ્ન શું કર્યો છે કે અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો તો પણ અનંત કાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. સૌભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન કર્યો કે અનંત કર્મો ટાળવા છે તો અનંત કાળનું સાધન ગમે તેવું આપો અનંત કાળ સુધી નહીં, અને આ આયુષ્ય તો અલ્પ છે. આ જીવનું જીવન કેટલું? તો કે 100 વર્ષ મનુષ્ય દેહની અંદર સામાન્ય રીતે 100 પૂરા કરના, હવે ભાગશાળી વધતા જાય છે, બાકી તો 100 સુધી પહોંચનારા ઓછા. છોડી દે, દેવનો ભવ મળે તો ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? 33 સાગ્રોપમ. અને મોહનીય કર્મનો બંધ કેટલો? તો કે 70 કોડાકોડીનો. હવે દેવનો ભવ એક મળે તો પૂરું ન થાય, તોય 33 × 66, તોય 4 વધે. તો કર્મ બંધ અને અનંત કર્મ બાંધે, એક મોહનીય નહીં, આવા અનંત બાંધે, તો અનંત કાળ જાય તો આનો આરો કેદી આવે, આ કેદી ભેગું કરે? પ્રશ્ન કર્યો છે સૌભાગભાઈ, અને એ પ્રશ્ન કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર શિષ્યના મુખમાં મૂકી દીધો. કર્મો કાળે અનંતના સાથી છે દ્યા જાય. શિષ્ય કેટલો જાગૃત છે, એ પોતાના અત્યારના કર્મોની વાત નથી કરતા, અનંત કાળના. આપણે જ્યારે જાય, સાહેબ મારા કામ મેં કેવા ધંધા કર્યા છે, સાચા ખોટા કર્યા, પણ હવે ધંધામાં તો પાછો એવું છૂટકો નહીં ને, પાછું સાહેબ ગુરુને સમજાવ્યો કે જો ધંધો કરવો હોય તો થોડું સાચું ખોટું તો કરવું પડે, ચોરી ન કરી સાહેબ રહેવાય નહીં, આ સંસારના સરકારના કાયદા એવા છે, એ પાછું એને સમજાવે, એટલે ઓલો હા પાડે એમ. અપેક્ષા શું છે? આપણું શિષ્યત્વ કેટલું મર્યાદિત છે, બે ચાર પાપ આપણને જે લાગે છે ને એનું પ્રાયશ્ચિત આપણે માગીએ. કોઈ દી ભવ આલોચના કરી કે અનાદિકાળથી કર્મ બાંધું છું અને કેવા બાંધા હશે અજ્ઞાન અવસ્થામાં. સાહેબ મારે મુક્ત થવું છે, બધા કર્મોથી થવું છે, કાંઈ આજકાલ આ સંસારના આ જીવના આ પર્યાયના 25-50 વર્ષની અંદર જે કાંઈ મેં પાપ વ્યાપાર કર્યા છે એનાથી માફી એટલે મુક્તિ થઈ જાય? જો શિષ્યની પાસે હજી માફીની કલ્પના પણ નથી, આલોચનાની કલ્પના પણ નથી. પ્રતિક્રમણના પાઠ બોલીએ તો ખબર પડે, સૂત્રો વાંચીએ તો ખબર પડે કે આલોચના શું ચીજ છે. સંવત્સરની આલોચના કરી હોય તો આ ભવે અનંત ભવે, જાણતા અજાણતા, પ્રમાદવશ, અજ્ઞાનવશ, મોહવશ, આવા કોઈ પણ પ્રકારના પાપ અપરાધ પ્રભુ સૂક્ષ્મ ભાદર જાણતા અજાણતા મન વચન કાયાથી થયા હોય તે સર્વ સર્વ અર્યન સિદ્ધ પરમાત્માની સાક્ષીએ આવા સૂત્રો પ્રતિક્રમણના આપ્યા છે. પણ આપણને એ સૂત્રો એને ક્યાં સંબંધ હતો? ભવ આલોચના પ્રત્યેક સમયે પોતે જ્યારે પાપની માફી માગે છે ત્યારે પોતાના વર્તમાન પાપ પૂરતી મર્યાદિત દ્રષ્ટિ નથી. કર્મો કાળ અનંતના છે, આજકાલના 5-25ના નથી. મેં મારા ભાઈ સાથે દગો કર્યો, આવું એક મારા મનમાં ખટકો રહી ગયો, મારા છોકરાએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો, આ કેવું કર્મ? આવા બધા કર્મ તો તું ગણી શકે એવા છે, આ અનંત કર્મ છે અને અજ્ઞાન અવસ્થામાં કર્યા છે, અનાદિકાળથી કર્યા છે. શિષ્યનો પ્રશ્ન ન સમજાય તો પ્રત્યુત્તર નહીં સમજાય. ભૂમિકા તો આત્મસિદ્ધિનું જ્ઞાન પ્રાપ્ત થાય એના કરતાં આત્મસિદ્ધિના શિષ્યની ભૂમિકામાં આપણે આવી શકીએ ને એ મોટી ઉપલબ્ધિ છે. એક જિજ્ઞાસુ, એક સાચા આત્માર્થી, એક પીપાસુ મોક્ષ માર્ગના બની શકે. કર્મો કાળ અનંતના, કેટલો જાગૃત છે શિષ્ય કે સાહેબ અમને એવો ઉપાય આપજો, એક તો અવિરોધ, બીજો ઉપાય એવો આપજો કે અનંત કાળના કર્મો જાય, મારા 5-25 વર્ષના જાય તો કઈ મારું દળદર ફીટે એમ નથી. સ્ટોકમાં કેટલા છે? અનંત છે. કર્મો કાળ અનંતના સાથી છે દિયા જાય, પ્રભુ માર્ગ એવો બતાવો. માર્ગની માગણી મૂકે છે, અનંત કાળના કર્મો છેદવાનો કોઈ ઉપાય ખરો? આજકાલની વાત નથી, 5-25 વર્ષની વાત નથી. અને સદગુરુ એ કહે છે કે વાહ, કર્મ અનંત પ્રકારના તેમ મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ ગુરુ શિષ્ય અનંતની વાત કરી એટલે કીધું બરોબર છે, અનંત પ્રકારના કર્મો છે, અનંત પ્રકારના કર્મો અનંત વિચિત્રતાથી વર્તે છે, પતરાંક 254, અને તેથી દોષ પણ અનંત પ્રકારના જીવની અંદર છે. આ કેમ ટળે? કર્મની રચના બહુ ગહન છે. સામાન્ય સમજમાં કર્મની રચના આવે નહીં. વિશિષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ ન હોય તો કર્મ સિદ્ધાંત સમજવો આકરો છે. આપણા વ્યવહારના ગણિત એમાં લગાડાય નહીં. તો અહીંયા કે છે જ્ઞાની પુરુષ એને માર્ગ બતાવે છે. જો શિષ્ય અનંત પ્રકારના કર્મો છે પણ એમાં મુખ્ય કર્મ કયું છે? મોહનિયમ. તેમાં મુખ્ય આઠ છે, તેમાં મુખ્ય મોહનિયમ. એ જ્ઞાનીઓએ કર્મનું વર્ગીકરણ કરી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામ, આયુષ્ય, વેદનીય અને ગોત્ર આ આઠ કર્મની અંદર વિભાજિત કરી અનંત કર્મોને એની અંદર સમાવી દીધા. એમાં કહ્યું કે આઠેય કર્મનો આધાર શું છે? મોહનીય. મોહનીય કર્મ ન હોય તો એકેય કર્મ બાંધી ન શકાય. અને આ કૃપાળુએ આ વાતને અનેક રીતે જુદી જુદી જગ્યાએ આપણને એવું સમજાવ્યું છે કે છે કર્મ અનંત પ્રકારના છે. તેમાં મુખ્ય જ્ઞાનાવરણાદિ આઠ પ્રકાર થાય તેમાં પણ મુખ્ય કર્મ મોહનીય છે. તે કેમ હણાય તેનો પાઠ કહું છું. અને આ પાઠ કીધો એટલે પ્રશ્ન કર્યો છે એટલે આગળ જવાબ આપ્યો છે કે મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર વિચારવા જેવું છે. કારણ કે આ મોહનીય આપણે માનીએ છીએ એવું મોહનીયનું સ્વરૂપ સુપરફ્લુઅસ નથી કે મને આના પ્રત્યે મોહ છે, આના પ્રત્યે નથી, મને કાંઈ મોહ નહીં. અરે તને મોહનું સ્વરૂપ સમજાયું નથી. મોહિનીએ મહામુનિશ્વરોને પણ પડમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી લઈને ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવી માર્યા છે. આ મોહનીયનું સ્વરૂપ જીવે વારંવાર વિચારવું. એ વિચારવા માટે કૃપાળુ દેવે ઉપદેશ નોંધની અંદર એક વાત મૂકી છે કે ક્રોધ માન માયા લોભ હાસ્ય રતિ અરતિ શોક ભય દુગંછા અજ્ઞાન આદિથી બોલાય છે. ક્રોધાદિ મોહનીયના અંગભૂત છે. આ બધા નામ તમે કેટલા કર્મના લ્યો એ બધા મોહનીયના અંગભૂત છે. તેની સ્થિતિ બીજા બધા કર્મોથી વધારે એટલે 70 કોડાકોડી સાગરોપમની છે. આ કર્મ ક્ષય થયા વિના, મોહનીય કર્મ ક્ષય થયા વિના જ્ઞાનાવરણાદિ કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ શકતા નથી. આ કર્મની ઘણી મહત્વતા છે કેમ કે સંસારના મૂળભૂત રાગ દ્વેષનું આ મૂળ સ્થાન હોવાથી ભવભ્રમણ કરવામાં આ કર્મની મુખ્યતા છે. આવું મોહનીય કર્મનું બળવાનપણું છે. રખડાવનાર જો કોઈ કર્મ હોય, જ્ઞાન ઓછું હશે તો ચાલશે? મોહનીય ઓછું હશે, મોહનીય જાય તો જ. મુનિને જ્ઞાન નથી અને કે છે કે પ્રભુ મને એકે આગમના એકે અક્ષર ઉકલતા નથી, હું વાંચી નથી શકતો. તો કે મા રૂસ મા તુસ આટલું જ કર, ક્યાંય રાગ ન કર, ક્યાંય દ્વેષ ન કર. શબ્દો શાસ્ત્રના છે, મા રૂસ મા તુસ. આટલો સાધુ એનો મંત્ર જપે છે કે ક્યાંય કોઈ પણ પ્રકારે રાગ દ્વેષ ન કરવા. બસ આ જ્ઞાનાવરણીય કર્મને આટલે સુધી લઈ લીધું. અને કહે છે કે કાંઈ જ્ઞાન ન હોવા છતાં માસ્તુસ માસ્તુસ કરતા એ પણ સ્પષ્ટ ન બોલી શકનાર સાધુ મુક્તિને પામ્યા. માસ્તુસ માસ્તુસ મરા મરા કરતો વાલીઓ વાલ્મિકી થઈ શકે છે. જ્ઞાનાવરણીય ઓછું હોય તો ક્ષોભ ન કરવો, સંકોચ ન કરવો, મોહનીયને હટાવવું. આપણો તો મોહનીય ઘણો હોય એના તરફ લક્ષ ન હોય અને જ્ઞાનના પાઠ મોઢે થઈ જાય, ગાથાઓ ને ગાથાઓ, અને હું ઘણો જ્ઞાની થઈ ગયો. તારો ભવ નહીં ટળે, તું વિદ્વાન થઈશ. શાસ્ત્રો વાંચવાથી તું વિદ્વાન થઈશ, જ્ઞાની નહીં થઈ શક. પંડિત થવાય, શાસ્ત્રો વાંચવાથી પંડિત થવાય, જ્ઞાની ન થવાય. મોહનીય જાય તો જ્ઞાની થાય. પણ લખે છે કે મોહનીયનો કર્મ ક્ષય કરવો સહેલ છે, બહુ સહેલ છે. કારણ કે મોહનીય કર્મ એના વિપરીત ભાવનાની વિચાર કરવાથી મોહનીય ટળે છે. ક્રોધ મોહનીયનું સ્વરૂપ છે પણ ક્ષમાભાવ સમતાભાવનું સતત ચિંતન કરવાથી ક્રોધ ટળે છે એટલે મોહનીય ટળે છે. માન ભયંકર છે બાહુબલી જેવાને પણ 12 મહિના સુધી કેવળ જ્ઞાન દૂર રાખી દીધું. એક માનનો કણિયો હતો, કંઈ જાજુ નહોતું, પણ કેવળ જ્ઞાનને નજીક આવવા ન દીધું. પણ એની સામે જેવો નમ્રતાનો ભાવ એક પળ માટે આવ્યો કે મારો વિચાર ખોટો હતો, મારે ભાઈઓને જ્ઞાનીઓને નમસ્કાર કરવા જોઈએ, એક અંદરથી હજી સ્ફૂર્ણા થઈ, પગ ઉપડે છે ને કેવળ જ્ઞાન હાજર થાય છે. બીજો એકેય પુરુષાર્થ નથી ત્યાં, કેવળ જ્ઞાન પ્રાપ્તિમાં જ્ઞાન પ્રાપ્ત કરવા શું કર્યું, નહીં, મોહનીયોનો ક્ષય થયો, માન નબળું પડી ગયું, જ્ઞાન આવી ગયું, લોભ છૂટી જાય, જ્ઞાન હાજર છે. લાડુ ઓરાયવા છે મુનિને, પણ વિચાર કરે છે કે આવા સરસ લાડુ મુનિ લઈ ગયા મમણ શેઠના પૂર્વ ભવની અંદર, અને હારું આપણા હારું રહ્યા નહીં, કૈરાતા ઘરે ચારે ચાર મુનિ વરી ગયા, આપણે ખાવા એકે રહ્યો નહીં, લોભ લાગ્યો, જુદી જુદી રીતે અનેક પ્રકારના પ્રપંચ કરે છે, બચાવીને આપે પૂરેપૂરું ઓરાવે પણ નહીં. શાલીભદ્રને માગીને માં લાવી છે ખીરનો વાટકો, માગી ભીકીને કોકનું દૂધ અને કોકની સામગ્રી લઈને દીકરાને એક ભાવના જાગી છે તો માં એને પ્યારથી આપે છે, પણ મુનિને જોયા તો આખું પાત્ર ઠાલવી દીધું. આને અત્યંત રીઝી સીધી મળી. બાપ દેવલોકમાંથી રોજ 99 પેટીઓ મોકલે છે સમૃદ્ધિની, અને મોકલવાનો છે કાયમ એ જીવે ત્યાં સુધી, છતાં એને છોડી દેતા વાર કેટલી લાગી. લોભ તૂટો, લોભ નથી શાલીભદ્રના જીવનમાં, સંગમના ભાવમાં એના ભાવમાં લોભને કર્યો છે. જ્ઞાન કેટલું શાલીભદ્રનું કદાચ પૂછું કોક ડી કોક મુનિ મહારાજને કે શાલીભદ્રને કેટલા આગમ કંઠસ્થ હતા, સમયસરની ગાથાઓ કેટલી મોઢે હતી. રેવા દો ભાઈ, મોહનીય ટળે એટલે જ્ઞાનાવરણીય ઉભા રહેતા નથી, અને મોહનીયને ટાળવું સહેલું છે, વેદનીયને ટાળવું સહેલું નથી. વેદનીય કર્મ તો ભોગવ્યા સિવાય છૂટકો નથી. ગમે તેવું હોય તીર્થંકરને ચરમ શરીરની અંદર પણ વેદનીય કર્મ છે એ ભોગવવું પડે છે, પણ મોહનીય કર્મનો તો એને નાશ કરી દીધો છે, વાત પૂરી થઈ ગઈ છે, એટલે મોક્ષ સિદ્ધસ્ત છે. તો કે છે એટલે એ આ બધા મોહનીયના જે કંઈ છે, ક્રોધ માન માયા લોભ હાસ્ય શોક રતિ અરતિ, આ બધા 25 પ્રકારના કષાયો, 25 ને કોઈ 50 ને 51 છે, ભેદ પ્રભેદમાં જેને પડવું હોય પડે, જેટલું પડવું એટલું, પણ બધું મોહનીયનું સ્વરૂપ છે. અને એ મોહનીયની એની વિપક્ષ ભાવનાથી એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલા તમામ કષાયો નિષ્ફળ કરી શકાય છે, બાકી તેને સારું બાહ્ય કંઈ કરવું પડતું નથી. મોહનીયનો નાશ કરવા માટે બાહ્ય કંઈ કરવું પડતું નથી. અદ્ભુત વાત વચનામૃતની અંદર એવા રહસ્યો આપ્યા છે, આપણી દ્રષ્ટિમાં આવવા જોઈએ. જીવન પૂરું થઈ જાય ને તો હજી આને આપણે પામી શકીએ એમ નથી. અને એમાં લખે છે કે 8 કર્મમાં 4 ઘનઘાતી છે, તે 4માં પણ મોહનીય અત્યંત પ્રબળ પડે ઘનઘાતી છે. મોહનીય કર્મ સિવાય 7 કર્મ છે, 8 કર્મ, 1 મોહનીય, 7 કર્મ છે, તે મોહનીયના પ્રતાપથી પ્રબળપણે થાય છે. બાકીના કર્મ શેને કારણે થાય છે? મોહનીયના કારણે. મોહનીયનું અસ્તિત્વ છે એટલે સાતેય કર્મો પ્રબળતાથી બંધાય છે. જો મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે, જો મોહનીય ખસે તો બીજા નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી બીજાઓનો પગ ટકી શકતો નથી. મોહનીયનો એક કર્મ ખસે તો બીજા કર્મનો પગ ટકી શકતો નથી. અને કેવળ જ્ઞાન ક્યારે થાય? કાલે આપણે વાત કરી હતી, કેટલા ગ્રંથ વાંચવાથી થાય, કેટલી ડિગ્રી લેવાથી થાય, કેટલી યુનિવર્સિટીના અભ્યાસથી થાય, કેટલી ડોક્ટરેટ પણ પ્રાપ્ત કરીએ તો કેવળ જ્ઞાન થાય? તો કે અગ્નિની અંદર કેટલા ડબ્બા ઘીના નાખીએ તો અગ્નિ શાંત થાય? ગણિત કરો, કેટલા ડબ્બા નાખીએ તો ઘી અગ્નિ શાંત થાય? અરે લાખ ડબ્બા નાખતો ન થાય. કેટલા બંબા પેટ્રોલના નાખીએ તો આગ લાગી હોય તો બુઝાવી શકાય? આગ પેટ્રોલથી ન બુઝાવી શકાય, પ્રતિપક્ષ પાણીથી બુઝાવી શકાય. તો ફાયર બ્રિગેડની અંદર કર, પેટ્રોલ પંપમાં ફોન કરીશ, માં ઇન્ડિયન ઓઇલને ફોન ન કરાય, ઘરમાં આગ લાગી હોય ત્યારે મ્યુનિસિપાલિટીના ફાયર બ્રિગેડને કરાય, એની પાસે પાણીના બંબા છે, ઓલા પાસે પેટ્રોલના છે. મોહનીય જ્યાં સુધી ઊભું છે ત્યાં સુધી આ કર્મની લાઈ ધજાડશે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે ક્યારે થાય? તેરમાં ગુણસ્થાનક એ કેવળ જ્ઞાન, બારમાં ગુણસ્થાનકનું નામ શું? ક્ષીણ મોહ. મોહનો કણિયો સમાપ્ત થયો એટલે કેવળ જ્ઞાન પ્રગટી ગયું. પણ જ્યાં સુધી મોહનીયનો કણિયો ઊભો છે અને 14 પૂર્વનું જ્ઞાન ઊભું છે, કેવળ જ્ઞાન ન થાય. ભગવાન કુંદકુંદાચાર્યજીએ આ વાતને એટલી સ્પષ્ટ સમજાવી છે પણ આપણને બેસતી નથી. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. આગમ ધર ભલે રહ્યો, કૃપાળુ દેવ પણ કહે છે, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં તો સર્વતે અજ્ઞાન ભાસ્યું, સાક્ષી આગમ છે અહીં. આ જીવને આ દેહ એવો ભેદ જો ભાસ્યો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષાર્થ તે ભાખ્યા નહીં. પ્રભુ વાત તો સમજતું, મોહનીય ઊભું છે, સાતેય કર્મ બળવાન પણ ઊભા છે, આ લક્ષમાં આવે છે. બારમા ગુણસ્થાનકમાં મોહનો કણિયો જાય, ક્ષીણ થવો જોઈએ, રહેવો ન જોઈએ. અને કેવળ જ્ઞાન જે સમયે મોક્ષ કેવળ જ્ઞાન મોહનીય ગયું, બીજે સમયે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આવું મોહનીય કર્મનું પ્રબળમાં પ્રબળ 70 કોડાકોડી એનો બંધ એ માત્ર વિચારથી જાય, એને માટે કંઈ ન કરવું પડે. કર વિચાર તો પામ એ કૃપાળુ દેવના યોગ સૂત્ર ઉપર સમજી શકતા નથી. એટલે કે આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, એમ કાંઈ મુક્તિ રે, મોક્ષ રેડો પડ્યો છે, આ તો બધી વાત સરળ કરી છે, આમ કરે છે, તેમ કરે છે, શ્રીમદવાળા આમ કરે છે, શ્રીમદવાળા તેમ કરે છે. બહાર છે હજી, પરમાર્થ માર્ગના રહસ્યને આત્મસાત કરવા બહુ કઠિન છે. આપણી ઉપર છલી મતિથી, બુદ્ધિના આધારથી નહીં થાય. જ્ઞાનીના કહેલા વાક્યને કે કર વિચાર તો પામ, તું વિચારથી પામી શકીશ. પણ સાહેબ આ 7 કર્મો નાશ કરવા છે, ભલે 7 હોય પણ 7 આના આધારે છે, અને આને નાશ કરવો હોય તો મોહનીય એ અજ્ઞાનજન્ય છે. અજ્ઞાન ગયું તો મોહનીય ગયું. મોહનીય કર્મનું મૂળ અજ્ઞાન છે. વિચારથી અજ્ઞાન ટળે છે, આત્મવિચારથી આત્મજ્ઞાન થાય છે. પણ આત્મવિચાર ન હોય તો આત્મજ્ઞાન ન થાય. ધ્યાન ગમે એટલું કરે, જે ધ્યાનમાં આત્મા કેન્દ્રમાં છે એ જ ધ્યાન સર્વથી શ્રેષ્ઠ છે, બાકી બધું જ ધ્યાન વિફળ છે. શૂન્યનું ધ્યાન એ ફાયદાકારક નથી. એ તને શાંતિ મળશે, સાતા મળશે, બહુ આમ એકદમ આખો દિવસ મગજમાં આમ થઈ ગયું છે, એમ થઈ ગયું છે, જરાક બેસી જા શાંતિથી, એ શાંતિ મળશે, મુક્તિનું કારણ ન બની શકે. કૃપાળુ દેવ કહે છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય હણાય તે કહું પાઠ. આ મોહનીય હણાય એ હું તને કહું છું. ઉપાય શું માંગ્યો છે? કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય. કેટલા કર્મો? અનંત કાળના અનંત કર્મો, અનંત પ્રકારની વિચિત્રતાથી વર્તે છે. સાહેબ આનો આરોવારો કેદી આવે? આ જ્ઞાનીએ શું કીધું કે હવે એમ ભૂલી જા, અનંતમાંથી કેટલામાં આવ? 8માં. 8માંથી 1માં. એ કર્મ મોહનીય છે, એને કારણે 7 ઉભા છે. આ મોહનીય ખસે તો ઓલાનો પગ ટકી શકવાનો નથી. તું 7ની ચિંતા લઈને બેઠો છું. વેદનીય કર્મની અંદર મને બહુ આવું થાય છે, આટલો ઉપવાસ કરું, આમ કરું, તો મૂકી દે અત્યારે. પેલા મોહનીયને ટાળ, અને મોહનીયને ટાળવા માટેનો ઉપાય વિચારથી આત્મજ્ઞાન થાય. વિચારે નહીં તો જ્ઞાન કદી ન થાય. વિચાર એ પ્રારંભ છે, ABCD છે આત્મજ્ઞાનની, આલ્ફાબેટનો પહેલો અક્ષર છે. એકડો ન આવડે તો એકેય સંખ્યા ન આવડે. છોકરો મીંડા જ કરે, અને કોઈ મીંડાનું મહત્વ નથી, એને લાખ મીંડા કરતા આવડે પણ એનું મૂલ્ય નથી, એકડો આવે તો જ છે. એમ મોહનીયનું જેને ટાળ્યું છે, ટાળવાની યુક્તિ જે જાણે છે, એને હણવાની વાત જે જાણે છે, એ બાકીના કર્મો તો એની મેળે ખસી જશે. આધાર ખેંચી લે, ખેંચવી લે, સેના ઉપર ટકશે? હણાય તે કહું પાઠ. આ જ્ઞાની ગુરુ મોક્ષના માર્ગને ટૂંકો કરે છે, મોક્ષના માર્ગને સંક્ષેપ કરે છે, મોક્ષના માર્ગને સરળ કરે છે, પંડિત જટિલ કરે છે, ગૂંચવાડો ઊભો કરે છે. ગૂંચવી મારે ઓલાને, કારણ કે તો પછી ઓલો એના શરણે ક્યાંથી રહે? એટલે કે મોક્ષ એ કઈ નાની ના ખેલ નથી હો, આમ છે તેમ છે. એટલે ઓલો સમજે કે આનો પનારો પૈડા સિવાય મારે છૂટકો નથી, આનો છેડો પકડીને હાલીશ તો જ મારું કામ થશે. વિચાર કોઈ બીજો કરે આપણા માટે? દુનિયામાં બધું બીજા કરે હાલે, વિચાર કરવો છે કોને કરવાનો? આપણે એમ કે તું મારા વતી વિચાર કરને, તો તું જડ છો, મૂઢ છો, મૂરખ છો, તારા વતી વિચાર બીજો કરે? અને બીજા એ કરેલો વિચાર તને માફક આવે ખરો, ફિટ થાય તને? ન થાય. સ્વયંનો વિચાર પથ પ્રદર્શક છે, માર્ગદર્શક છે, તારો જ વિચાર તને. ઓલો શાયર કહે છે, દોસ્ત બીજાના ઘરનો દીવો તારા ઘરને કેવી રીતે અજવાળે? ઉજાસ માટે સૌને પોતિકું અજવાળું હોવું જોઈએ. મારા ઘરને અજવાળવા માટે મારા ઘરમાં લાઇટ જોઈએ, ત્યાં મ્યુનિસિપાલિટીના લાઇટથી મારું ઘર અજવાળી ન શકાય. બીજાનું ગમે તેટલી સર્ચ લાઇટ છે, પણ મારા અંધકાર કોણ દૂર કરશે? મારે મારો જ ચૈતન્યનો દીવો, વિચારનો દીવો, જ્ઞાનનો દીવો, પ્રજ્ઞાનો દીવો પ્રગટાવવો પડે. પારકે ઉછીના લીધેલા તેજથી સ્વયંની જ્યોતિ ન પ્રગટે. સ્વયંમાં તો જ્યોતિ પ્રગટેલી જ છે, એના આવરણને દૂર કરવાના છે. અને વિચારથી આવરણ દૂર થાય. દિવ્ય વિચાર હોવો જોઈએ. ઇટ મસ્ટ બી ડિવાઇન થોટ, નોટ ઓર્ડિનરી. અને એને માટેની શરત શાંત ભાવ અને વિવેક, સ્વ અને પર, આત્મા સંબંધી વિચાર. આત્માનો વિચાર તો આત્મજ્ઞાન થાય. મકાનનો વિચાર, જમીનનો વિચાર, શેરનો વિચાર, કંપનીઓનો વિચાર, એનાથી આત્મજ્ઞાન ન થાય. અને ઘણાના આ વિચાર બહુ પાવરફુલ હોય છે. પછી એમાં તો લાખ રૂપિયા ખરે, કારણ બીજે દી ઊંધું ટોપીએ ફેરવે, પણ આ બધું વિચારનું પરિણામ છે. આત્મવિચારથી એને ક્યારેય પસ્તાવાનો સમય ના આવે. જ્ઞાની કહે છે કે હણાય તે કૌ પાઠ. ગાથા 102 ની અંદર કીધું, અને ગાથા 103 પછી આગળ કહે છે, હવે મોહની અને હણવાની, પેલા અનંતમાંથી તું એકમાં આવી જા. જો માર્ગને સમજી લઈએ, અનંત કાળના કર્મો સાહેબ કેમ જાય, કેમ જાય, કેટલા છે, અનાદિથી છે, બધું ભૂલી જાય. આવે શિષ્યને લાવે છે કે હવે હું તને એક મોહનીય કહું છું, અને એક મોહનીય કેમ હણાય એ તને સમજાવું છું. કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા, અચૂક ઉપાય આમ. હદ કરી છે આ ગુરુએ તો. એક કર્મ ઉપર અનંત માંથી એકમાં લાવી દીધો, તારે પ્રયત્ન આટલો જ કરવાનો છે. તું આ ક્યાં બધે દોડ્યો? મોહનીય હણાય. હવે ઓલો શિષ્યને મોહનીય કેમ હણી શકે એને માટે આની કૃપા અનંત છે. કારણ કે શિષ્ય સાચો છે, જિજ્ઞાસુ છે, એને મુક્ત થવું છે. એને ઉડાવની વાત કરવા એ ગુરુ આગળ નથી આવ્યો, કે જાણવા માટે, જસ્ટ ફોર નોલેજ. કેટલાય તો જસ્ટ ફોર ચેન્જ, જસ્ટ ફોર એન્ટરટેનમેન્ટ, જસ્ટ ફોર રિલેક્સેશન ગુરુ પાસે જવું એટલે શું કામ? આ શિબિરમાં જાય જરાક, આ મુંબઈથી બહુ કંટાળ્યા હતા, જલસો જરા ચેન્જ, ચેન્જ મળે ને. આ આબોહવાનો ચેન્જ કરવા ગયો તો તું, કે મનોભાવને ચેન્જ કરવા છે? લક્ષ્ય નથી, લક્ષ્ય વિનાની પ્રવૃત્તિ ચાલ્યા જ કરે છે. ગુરુ શિષ્યને સહી માર્ગે દોરીને આગળ કહે છે કે આ કર્મ મોહની, મેં તને એક જ કીધું ને, એના બે ભેદ છે. બે ફાડિયા કર નૈખા, બે ફાડિયા, બે ભેદ. અને બે ભેદ કેવા છે? તો કે એક દર્શન મોહનીય અને બીજું ચારિત્ર મોહનીય. હવે એનો અર્થ સમજાવે છે. કર્મ મોહનીય બે ભેદથી છે. એક દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ. આ દર્શન મોહનીયનું સ્વરૂપ સમજવું. પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિરૂપ આ દર્શન મોહનીય છે. ધર્મને અધર્મ માનવો, અધર્મને ધર્મ માનવો, કુગુરુને સુગુરુ માનવા, સુગુરુને કુગુરુ માનવા, સુદેવને કુદેવ માનવા, કુદેવને સુદેવ માનવા, સુસાધુને અસાધુ માનવા, અસાધુને સુસાધુ માનવા. આ બધી જ વિપરીત માન્યતાઓ જેને કહી. મોહનીય એટલે વિપર્યય, પડળ આવી જાય
એટલે વિપરીત, ઉલટું દેખાય ને, બધું વિપરીત દેખાય. આ મોહનીયનું સ્વરૂપ, વસ્તુ જેવી છે એવી ન દેખાય, એની મતિકલ્પનાથી બધું દેખાય. ઇલ્યુઝન જેને કહેવાય એ દેખાય, એ ભ્રાંતિરૂપ દેખાય, હોય વસ્તુ એનાથી વિપરીત દેખાય. તો કે એ પરમાર્થ ને અપરમાર્થ, દેહ ને આત્મા માને, અપરમાર્થ ને પરમાર્થ. અને ચારિત્ર મોહનીય, તો કે તથારૂપ પરમાર્થ ને પરમાર્થ જાણીને આત્મભાવમાં જે સ્થિરતા થવી જોઈએ, તે સ્થિરતાને રોધક એવા જે એના સંસ્કારો, એ ચારિત્ર મોહનીય છે. આત્મભાવમાં સ્થિરતા ન રહીએ, અને એવા એના સંસ્કારો છે, શરીર પ્રત્યેનો મોહ છે, સ્વજનો પ્રત્યેનો મોહ છે, પદાર્થ પ્રત્યેનો મોહ છે, પરિગ્રહ પ્રત્યેનો મોહ છે, ધંધા ધાપા પ્રત્યેનો મોહ છે. સંસારમાં જીવ અનંત પ્રકારની વિચિત્રતા કર્મની છે, તો અનંત પ્રકારે મોહનીથી બંધાયેલો છે. કોઈને સ્થાન વિશેષનો મોહ હોય છે, કોઈને સ્થળ વિશેષનો હોય છે. અરે પોતાની ખુરશી હોય ને એનોય મોહ હોય, પોતાનું સ્થાન હોય ને એનોય મોહ હોય. કેટલાના ઘરે જમવા જાય તો કે નહીં, અહીંયા તો બાપા જ બેસશે, બીજા નહીં બેસી શકે. આ બધા મોહની એના સૂક્ષ્મ છે. આપણને આજ સાલ જોઈએ, આજ ઓસિકું જોઈએ, આજ ઓઢવાનું જોઈએ, આજ રૂમાલ જોઈએ, આજ ટુવાલ જોઈએ, ઘરમાં આવે તો બેસવાનું ત્યાં જ જોઈએ. આ સિવાય એને જરાક બેસવાનું નથી, જમી ન શકે શાંતિથી. આપણને ખબર ન હોય કે ભાઈ કઈ ખુરશી ઉપર બેસે, એટલે આપણે જેને બેસી ગયા, આપણે તો ઉઠાડી ન શકે. પછી ખબર પડે કે આજ અડધું ખાધું, કા ટેબલ બદલાઈ ગયું ને, પણ શું બદલાઈ ગયું? આઠ ખુરશી હતી તમારે ના, એ રોજ અહીંયા બેસીને જમે છે. આ ચમચી જોઈ બાબલા ને, એ સિવાય ન હાલે. અરે પ્રકાર મોહની એના એવા છે, મારી નાખે એવા છે. જીવ ક્યાં રોકાય છે એનું એને ભાન નથી. અને મોટી મોટી વાત કરે, પાછો મોહની એની વાત એટલી બધી મોટી કરે, અને દરેક પ્રકારના સૂક્ષ્મમાં મોહનીયમાં પોતે ડગલે ને પગલે બંધાયેલો હોય, મોકળો જ ન હોય. જ્ઞાની કહે છે કે એ ચારિત્ર મોહનીય છે, એનું જ્ઞાન અદભુત છે. કાંઈ દુનિયામાં કાંઈ આપણું નથી, કોઈ કોઈનું નથી. એને એમાં જો એને સાંભળવું હોય તો ઉઠમણામાં સાંભળવો. એવું તત્વજ્ઞાન આપે કે ભલભલા ગુરુ હોય ને ભાગી જાય, કે આના જ્ઞાન પાસે આપણે તો કંઈ નથી, આપણે આની પાસે બેસવું પડશે. ભાઈ તૂટીની કોઈ બૂટી નથી, પાંચમની છઠ થતી નથી, સંસાર બધો અસાર છે, કોઈ કોઈનું રાખ્યું રહેતું નથી, એમ કરીને બરોબર સાંત્વના એવી આપે. પાછો ઘરે જઈને કે મારું ઓલું ક્યાં ગયું? જીવને આ મોહનીય છે, જો ભમાવી દે છે, વિપરીત સમજાવે છે, એનો વિવેક નષ્ટ કરી નાખે, એનું નામ મોહનીય. હી લુઝીઝ હિઝ સેન્સ ઓફ પ્રપોર્શન, હી લુઝીઝ હિઝ વિસ્ડમ, સેન્સ ઓફ વિસ્ડમ, હી લુઝીઝ હિઝ સેન્સ ઓફ જસ્ટિસ. હી હેઝ ગોટ નોલેજ બટ નો વિસ્ડમ. મોહનીય છે એ કહે છે, આ ચારિત્ર મોહનીય છે. આ ચારિત્ર મોહનીયનું સ્વરૂપ, એટલે આપણને એમ થાય કે દીક્ષા ન લીધી, પણ દીક્ષાવાળાને કામડીનો મોહ હોય તો સર્વસંગ પરિત્યાગ છે, પણ કામડી છૂટતી નથી તો ઓલી સાધ્વી ઢેઢ ગલોડી થઈ. એને કામડીનો એટલો બધો મોહ હતો, સર્વસંગ પરિત્યાગ કરીને સંન્યાસી થયો, આશ્રમમાં નદી કિનારે રહેતો હતો, અને મરતી વખતે ઓલી બોરડીની અંદર બોરું આવ્યું હતું કે આટલા વર્ષ સુધી મેં આ બોરડીને પાણી પાયું અને ફળ આવ્યું ત્યાં જ મારો જીવ જવા ગયો, તો જીવ ક્યાં ગયો? ઈયળ થઈને પડ્યો. જિંદગીભરની સાધના, બોરામાં જીવ ગયો. આહા હા, મારી વાડીનું બોરું અને ખાધાવા હું પાયમો. એક એકમાં જીવ જાય છે. આ મોહનીયનું સ્વરૂપ સમજાતું નથી, અને આપણને એમ થાય કે આખો સંસાર છોડી દીધો, રાજપાટ છોડી દીધા, કુટુંબ કબીલો છોડી દીધો, ધંધો ધાપો છોડી દીધો. આપણને એમ સમજી કે ચારિત્ર મોહનીય શું? ચારિત્ર મોહનીયનું સ્વરૂપ આ કે સંસારના એક પણ તુચ્છ પદાર્થોની અંદર પણ આવા મહાન ચૈતન્યની વૃત્તિ ત્યાં રોકાઈ ગઈ, આ ચારિત્ર મોહનીય છે. આ તારો અજ્ઞાનનો સંસ્કાર છે. કૃપાળુ દેવ તો સૂક્ષ્મ વાત સંક્ષેપમાં કહે છે, એટલે કે છે એવી સ્થિરતાને રોધક, તારું જ્ઞાન એવી તારી પ્રજ્ઞા રહેવી જોઈએ, એને રોધક એવો જે પૂર્વ સંસ્કારરૂપ કસાય કે ન કસાય જે કંઈ આવે તને, તે ચારિત્ર મોહનીય છે. ચારિત્ર મોહનીયનું સ્વરૂપ એ કે છે તે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય સ્વરૂપ છે. આ બે ભેદ છે, આ બે ભેદને તું સમજી લે, અને એ દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયને તું નષ્ટ કર, એટલે આખું મોહનીય ટળી જશે. અને આખું મોહનીય ટળી જશે એટલે અનંત કર્મોનો આધાર ખસી જશે, અને અનાદિકાળથી બાંધ્યા છે એ બધું કળર ભૂસ થઈ જશે. ઉર્ધ્વ મૂલમ કુત શાખા, જેને મૂળ નથી એને પછી થળ, ડાળીઓ, પાંદડા, શાખા, પ્રશાખા, ફૂલ, ફળ કાંઈ નથી, કારણ કે મૂળ નથી. એક શાસ્ત્રની અંદર બહુ સરસ વાત આવે છે, પાદપો ગમન એવી એક આપણે સંથારાની એક સરસ અવસ્થા છે. શાલીભદ્ર અને ધનના અણગારે ભગવાન મહાવીર પાસે પ્રવજ્યા ધારણ કરી અને એણે પ્રભુ પાસે એક વાત મૂકી કે અમે ચારિત્ર લઈએ છીએ પણ અમારે હવે આ ધર્મના એક કઈ જે કંઈ સાધન આચાર આ બધું છે એમાં ક્યાંય એમાંથી પસાર થવું નથી. પ્રભુ અમને એવી પ્રવજ્યા પછી એવી પછખાણ આપો કે અમારે તો બસ હવે આ ચારિત્ર લીધું અને આ દેહ છૂટી જાય ત્યાં સુધી કશું જ કરવું નથી. પાદપો ગમન એટલે એ રીતે કહે છે કે એક મોટું વૃક્ષ હોય અને એ વૃક્ષ કોઈ પણ વાવાઝોડાને કારણે, પ્રલયને કારણે એ ધસી પડ્યું જમીન ઉપર, તે પડ્યું છે, હરુભરું હતું, એ ક્યાં સુધી ટકશે? એના પાંદડા, એના ફળ, એના ફૂલ, એની ડાળીઓ, એનું થડ ધીરે 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 ધીરે, કારણ કે મૂળમાંથી નીકળી ગયું છે એટલે એનું પોષણ સમાપ્ત થયું છે, એની વૃદ્ધિનું પોષણ સમાપ્ત થયું છે અને આપોઆપ જે ક્ષયપણાને પામે છે જેમ વૃક્ષ, એવી વૃક્ષની દશા કૃપાણુદેવે લખ્યું છે, જીવનનો અંત આવતા પહેલા આવી દશા થવી જોઈએ, વૃક્ષ દશા એવું અમારે જોઈએ છે, એને પાદપો ગમન અનશન કહે છે. એ અનશનમાં હવે શરીરને પોષણ મળે એવું કંઈ કરવું નથી. તો શાલીભદ્ર અને ધના અણગાર વૈભાર ગીરી ઉપર ચડી ગયા અને ત્યાં જઈને સુઈ ગયા. શિલા ઉપર એક પથ્થરની શિલા પડી છે અને આ સૂતા છે, બેયમાં કોઈ ફરક નથી, માત્ર આયુના કારણે શ્વાસોશ્વાસ ચાલે છે, બાકી કોઈ એ લેતા નથી કંઈ. આવું એક શાસ્ત્રની અંદર પાદપો ગમન સંથારા અનશનની આખી સરસ વાત, અને કેટલાય મુનિઓએ આવી રીતે મુક્તિ પ્રાપ્ત કરી છે. તો બધાએ કંઈ ભગવાન મહાવીરનો રજણો લઈને ફરવા નહોતા નીકળ્યા, ચાલે અનેક પ્રકારના માર્ગ છે. તો અહીંયા કહે છે કે આ ચારિત્ર મોહનીય આ બધાને હણાય એવા પાઠ હું તને કહું છું, અને એ પાઠની અંદર કહે છે હણે બોધ વિતરાગતા, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. આ ચારિત્ર મોહનીય સેનાથી હણાય? તો કે દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વિતરાગપણું નાશ કરે છે. અનંત કર્મમાંથી એક જ મોહનીય કર્મ, એના બે ભાગ, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય તત્વને વિપરીત રીતે સમજવું તે દર્શન મોહનીય, અને ચારિત્ર મોહનીય એટલે જે સમજ છે તે અનુસાર ચાલી ન શકે, સ્થિર ન રહી શકે એવા પોતાના પૂર્વ કર્મોના દોષ, પૂર્વ સંસ્કાર એ માન્યતાથી છૂટી ન શકે, અવરોધક થાય અને જે વ્યવહાર થાય આ ચારિત્ર મોહનીય. આ બંનેને નાશ કરવો છે તો શેની ઉપાસના કરવી? તો દર્શન મોહનીયને આત્મબોધ અને ચારિત્ર મોહનીયને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે, કેમ કે મિથ્યાબોધ એ દર્શન મોહનીય છે અને એનો પ્રતિપક્ષ સત્ય આત્મબોધ છે. ચારિત્ર મોહનીય એ રાગાદિક પરિણામ છે અને તેનો પ્રતિપક્ષ એ વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે એ એનો અચૂક ઉપાય છે, એમ આ મોહનીય કર્મના નાશ કરવાનો અચૂક ઉપાય છે. માયગો તો ઉપાય કેવો? અવિરોધ. ચાર અવિરોધ ઉપાય આપી દીધા, નિજવાસ, બંધ કારણની છેદક દશા, પછી રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય તે, અને ચોથું આભાસ રહિત આત્મ સ્વરૂપની ઉપાસના. જે રીતે પામીએ કેવળ આત્મા ઈશ્વરે કંઈ નહીં, ઘંટ સાંભળવાનો પ્રયત્ન કરીશમાં, ટોકરી વગાડવાનો પ્રયત્ન કરીશમાં, પ્રકાશ જળહળી એટલે આવું કાંઈ ક્યાંય ખેંચાઈશમાં, આ બધી લબ્ધિ સિદ્ધિને બાજુ ઉપર રહેવા દેજે. હવે તો હું જમીનથી અધ્ધર ઉઠીને બેસી શકું છું, આત્મ સ્વરૂપ નથી મળ્યું, સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અણીમાં, લઘુમાં અનેક પ્રકારની છે. ઉડતા આવડે તો આખા પક્ષીની સૃષ્ટિ ઉડે છે, એ કંઈ મોક્ષે નથી જતી. ક્યાંય કલ્પના કરીશમાં, નાનું ચકલું ઉડે છે તેમાં તે શું મોટો મોથ માર્યો. મુક્તિ જુદી વાત છે, આ પકડાવવું જોઈએ. હણે બોધ, સાચો આત્મબોધ અને વિતરાગતા, વિતરાગ ને વૈરાગ્ય, અંતરની અંદર વિરક્તિ ભાવ, હું અસંગ છું, મારું સ્વરૂપ અસંગ છે, એક પણ પદાર્થનો સંગ એ મારો દોષ છે, સંગથી જીવવું, સંગને આધીન થવું, સંગમાં જવાની વૃત્તિ કરવી, સંગથી હિત માનવું, સંગથી કલ્યાણ માનવું, આ બધી મારી માન્યતાના દોષ છે, જ્ઞાની પુરુષ કહે છે કે એના આ બે ભેદ કીધા છે કે હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, આ બોધ કયો? તો કે આત્મબોધ. પોતાની વિપરીત માન્યતારૂપ ભૂલ સમજાય, સદગુરુનો બોધ મળે તો આત્મબોધ મળે. આત્માને જે પામ્યા છે એવા પુરુષના બોધથી આત્મબોધ મળે. આપ્ત પુરુષ વિના વિચારની ઉત્પત્તિ સંભવિત નથી. તો કે છે, એવા સદગુરુના બોધથી આ પોતાની માન્યતા એના રૂપ કસાયો મોડા પડે, મંદ પડે, અને યથાકરણની પ્રવૃત્તિ થાય. યથા પ્રવૃત્તિકરણ બહુ સમજવા જેવો જૈન દર્શનનો સંબંધ છે. એક યથાખ્યાત ચારિત્ર અને યથા પ્રવૃત્તિકરણ. યથા પ્રવૃત્તિકરણ એટલે હું જેમ માનું છું, જેમ સમજું છું, એમ જ વ્યવહાર થાય. આ તો મારી સમજણ જુદી, વ્યવહાર જુદો. વી સ્પીક સમથિંગ એલ્સ, વી મીન સમથિંગ એલ્સ, એન્ડ વી એક્ટ સમથિંગ એલ્સ. આપણું તો બોલવું જુદું, વિચારવું જુદું, અને આચરવું જુદું. આટલી રીતે વિભક્ત થયેલી આપણી વ્યક્તિત્વ છે. વી હેવ ગોટ એ સ્પ્લિટ પર્સનાલિટી લાઈક એનીથિંગ. મલ્ટીપલ સ્પ્લિટ છે આપણા. અંદર કાંઈ હોય, આશય કાંઈ હોય, બોલવાનું કાંઈ હોય, શબ્દ કાંઈ હોય, અને આચરણા કાંઈ હોય. પ્રત્યક્ષ આચરણા કાંઈ હોય અને પાછળથી બીજી કાંઈ હોય. આવું વ્યક્તિત્વ જ્યાં એકરૂપતા નથી, નથી વિચારની, નથી આચારની, નથી વાણીની, મન વચન કાયના યોગો બધાય પોતપોતાની રીતે કામ કરે છે. જેને જે સંસ્કાર મળ્યો એ રીતે જ કામ કરે છે. આપણે કહીએ કે ભલે તમને કીધું મદદ કરવાનું, પણ મદદ નહીં કરે, પણ તને સફળ નહીં થવા દઈએ. મહાકપટી છે તે, તું એને જે ઓળખતો નથી. આખો વ્યક્તિનો માર્ગ દંભની અંદર ખેંચાઈ ગયો છે. એ કલ્ચર ઓફ હિપોક્રસી હેઝ બીન ડેવલપ્ડ. અને જ્યાં સત્યને આવરણ આવે છે ત્યાં દંભ પ્રગટ થાય છે. જ્ઞાની કહે છે સત્પુરુષના બોધથી આ દશા પ્રગટે છે. યથા પ્રવૃત્તિકરણ, તું જે માનીશ એમ જ આચરણ કરીશ, ભલે નહીં થાય, જેટલું થાય એટલું સાચું. દંભ નહીં, કોઈને છેતરવાની વાત નહીં, કોઈને પ્રભાવિત કરવાની વાત નહીં. જે છે એ છે, હું નથી કરતો તો નથી કરતો, મારાથી નથી થતું, પણ મારી સમજણ પ્રમાણે જ કરીશ. યથા પ્રવૃત્તિકરણ અને અર્થા પ્રવૃત્તિકરણથી કર્મો હલકા પડે, મંદ પડે. જે જાણતા પોતાના દોષ કરતો હોય ને, અને જાણે કે હું દોષ કરી રહ્યો છું, એના દોષનું બળ નબળું થાય. એ જેદી તેદી પણ એ દોષ ઉપર એના વિચારનો વિજય થયા વિના રહે નહીં. એટલે એ દોષને ક્ષીણ કરે, કર્મનો ક્ષય થાય, અને ધીરે ધીરે આ મોહનીય કર્મનો ક્ષય થઈ મોક્ષ માર્ગને પામવાનો અચૂક ઉપાય, જેદી તેદી એને સંકેતને પ્રાપ્ત કરવાની દશા, સરળતા. કૃપાળુદેવે કહ્યું વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા અને સરળતા, અને જીતેન્દ્રિયપણું. આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે, એ મળી શકશે. એ આજને તો કાલ એ ચોક્કસ માર્ગને પકડી શકશે, એનામાં સરળતા છે. હરિભદ્ર રાજપુરોહિત હતા ચિત્તોડના, એટલું જ્ઞાન હતું, પણ એને થયું કે કોઈ વાત મને ન સમજાય તો જે મને સમજાવે એનું શિષ્યત્વ મારે ગ્રહણ કરવું. એમાં એને અભિમાન આડું ન આવે કે હું રાજપુરોહિત છું. તો સાધ્વીજી ગાથા બોલે છે, પસાર થાય છે ઉપાસરાય પાસેથી, અને થાય છે કે આ વાત મને પકડાતી નથી, આ કોઈ એવી તત્વજ્ઞાનની વાત છે કે મને બેસતી નથી. ઉપાસરાયમાં જઈને આજ્ઞા માગે છે, વંદના કરે છે, અને કહે છે આપ જે ગાથા બોલ્યા એનો અર્થ સમજાવો. સાધ્વીજી વિનયનો અવતાર છે, કે છે અમારું કામ નહીં, ગુરુ મહારાજ પાસે જાઓ. જૈન સાધ્વી મર્યાદા જાણે છે, પોતે જાણતા હોય તો કહે નહીં, પુરુષની સાથે વાત ન કરે. મર્યાદાનો ધર્મ તો કેવો છે, કાળ દોષ કડીથી થયો નહીં મર્યાદા ધર્મ બોલવાનો, અને રોજ મર્યાદાનો ઉલ્લંઘન કરવાનો. સ્ત્રી પુરુષના ભેદની કોઈ પણ પ્રકારની, કેવી પ્રકારનો ક્યાં વર્તાવ કેવો હોવો જોઈએ, કે ભક્તિ એટલે ગાંડ પણ મર્યાદા રહિત આચાર એ ભક્તિ નથી, પણ નથી, કોઈ મર્યાદા નથી. કેવી રીતે વર્તું, કેવી રીતે બોલવું. સાધ્વીજી કહે છે જાઓ ગુરુ મહારાજ પાસે. ગુરુ મહારાજ પાસે જાય છે. ગુરુ મહારાજ કહે છે કે રાજપુરોહિતના વેશની અંદર આ ગાથાનો અર્થ ન સમજાય. તો કે શું કરવું, અમારો વેશ લેવો જોઈએ. તો કે તો સમજ્યા પછી લઉં, મારી પ્રતિજ્ઞા છે, પણ સમજ્યા પહેલા હવે શું કરું, સમજવા માટે વેશ લઉં. તો કે એનો ઉપાય છે, એક દિવસનો પોસો કરો. એક દિવસનો પોસો સાધુ જીવન છે, એ સાધુ જીવનમાં બેસો અને અમે તમને આ ગાથા અગમની સમજાવીએ. સમજાવ્યું ઓલા એ સાધુ જીવન, આ જીવન સ્વીકારી લીધું. 444 ગ્રંથ આ જગતને આપ્યા, યોગનો નવો પર્યાય હરિભદ્ર આપ્યો, સરળતા. ગૌતમ જેવો જ્ઞાની ભારત વર્ષમાં કોઈ વિદ્યમાન નહોતો. વૈદિક શાસ્ત્રનો શિરોમણી સમાન હિમાલય જેવી જેની ઊંચાઈ હતી, અને સાક્ષાત સરસ્વતીના અવતાર જેવી જેની પ્રજ્ઞા હતી, એ ભગવાન મહાવીર પાસે જાય છે અને જેવી ખબર પડે છે કે ભગવાન જીવ વિશેની શંકા પ્રભુ એને કહે છે કે હે ગૌતમ, તને શંકા છે પણ જીવ છે, નહીં તો આ તારા ક્રિયાકલાપનું ફળ ભોગવે કોણ? અને સમજાઈ જાય છે, તરત જ કહે છે મથેણ મંદામી પ્રભુ નમુત્થોણમ અરિયંતાણમ ભગવંતાણમ આઈ ગણામ. તમે તો પ્રકાશ કરનારા છો, સરળતા ગૌતમની સરળતા છે, હરિભદ્રની સરળતા છે. જીવનની અંદર ગમે તે પ્રકારની આપણી ઉપલબ્ધિઓ વ્યક્તિત્વની, પણ જ્યાં સત્ય મળે ત્યાં સત્યની સામે સ્વીકાર કરવા જેટલી સરળતા આવે, આ બોધનું પરિણામ છે. જીવનમાં બોધ પરિણામ પામતો નથી, આપણે ત્યારે સમજી લેવું કે આપણામાં સરળતાની ખામી છે. એટલે કહે છે કે એ ધીરે ધીરે એનામાં સમ્યકત્વ આવે છે. સમ્યકને યોગ્ય એ જીવની સમ્યક સન્મુખ દશા થાય છે, અને પછી અનાદિનું જે કાંઈ મોહ છે એ દૂર થતાં વિતરાગતા તરફ એની ગતિ થાય છે. જે જાણપણાથી સંસારની અંદર જીવે છે એને સંસાર સમયે સમયે બંધનરૂપ લાગે છે. પ્રત્યેક સંસારના કાર્યે કાર્યે એને ખેદ થાય છે. પ્રસંગે પ્રસંગે કૃપાળુદેવ કહે છે ન ચાલે એવી એની પ્રવૃત્તિ હોય છે, કે કરવું જ પડે તો કરે, પણ એ પ્રવૃત્તિનું લક્ષણ પૂર્વ પશ્ચાપ ખેદયુક્ત અને પશ્ચાતાપયુક્ત હોય છે. એ સંસારની પ્રવૃત્તિ કરે પણ એમાં એને આનંદ ન હોય, ખેદ હોય. કરતા પહેલા પણ ખેદ હોય અને થયા પછી પણ ખેદ હોય. આવી પ્રવૃત્તિ કરે તો એ કર્મ મોડા પડે, કર્મનો બંધ તૂટતો જાય, નવા કર્મ બંધાય નહીં. આને કહેવાય નિર્જરાનો માર્ગ. અને આ કૃપાળુના જીવનમાંથી આ નિર્જરાનો માર્ગ, વિતરાગતાનો માર્ગ, એણે 10 વર્ષ સુધી વિતરાગતા સાધી. એમાં એણે કહ્યું કે અમે તો કર્મ બધા જ ખપાવી દીધા છે. 10 વર્ષે રે ધારા ઉલસી મટિયો ઉદય કર્મનો ગર્વ રે, ધન્ય રે દિવસ આહો. શ્રીમદે શું કર્યું? મુંબઈ ગયા પછી કર્મ ખપાવવા માટે ધંધો કર્યો, ગૃહસ્થી કરી, વ્યવહાર કર્યો, વેપાર કર્યો. આ કર્મ ખપાવવાનો માર્ગ છે. વિતરાગતા સાધી એણે, એક ક્રિયા થાય છે આત્મા જોડાતો નથી. લેવા દેવાના કાર્યો થાય છે, ખાવા પીવાના પ્રવર્તન થાય છે, પણ ક્યાંય મળતો નથી. આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, દેહના આભાસથી કંઈક ક્રિયા ચાલ્યા કરે છે. અમે દેહધારી છીએ કે કેમ એ પણ સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. શરીરના આભાસથી પણ જે મુક્ત છે, છતાં સંસારના બધા વ્યવહારો કર્મના ઉદયના કારણે થયા કરે છે. એ જીવ ક્યાંય રાગથી જોડાતો નથી, ભાવથી જોડાતો નથી. આ વિતરાગતા છે. પૂર્ણ વિતરાગ પણ અમને પ્રાપ્ત થયું છે કે છે, અને પૂર્ણ વિતરાગ થવાનો અમારો સંકલ્પ છે. સાહેબ, તમે મોહની મોહમયી નગરી મુંબઈમાં બેઠા છો, ભુલેશ્વર ઝવેરી બજારમાં તમારી પેઢી છે. રોજ સવારથી રાત સુધી તમારી પેઢીનો ધમધોકાર, 27 દેશો સાથે વેપાર ચાલે છે, કરોડોના ટ્રાન્ઝેક્શન ચાલે છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા ચાલે છે. આવા આખા એક દેશમાંથી ક્યાંક આખો ચોખા આવે છે, ને ક્યાંકથી મોતી આવે છે, ને ક્યાંકથી કાંઈ થાય છે. આ માણસ વિતરાગતાની સાધના કરે છે અને કહે છે અમારે બધું કરવું હતું, ત્યાં નિકાચિત કર્મ આયુ પૂરું થવા આવ્યું. હવે તો થોડા કર્મો બાકી રહ્યા છે, બસ એક ભવ મળેલ વાત પૂરી થઈ જાય છે. વિતરાગતાની સાધના એટલે હું બસ બધું છોડી દઉં, આપણા મગજની અંદર છે એ નથી. જેમ આપણને બોધની વિપરીત ભાવના છે, એમ વિતરાગતાની પણ પૂરેપૂરી સમજ નથી. વિતરાગતા એટલે પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં કરતાં એનાથી છૂટવાનો ભાવ, સતત જાગૃત રહેવો. તે હું કરું છું, હું ખાઉં છું તો પણ મારે ખાવું પડે છે, હું ખાઉં છું. હું વ્યવહાર કરું છું એમાં મારી રાગ ભાવ, પ્રીતિ ભાવ, ગમો કોઈ ભાવ અંદર જોડાવો ન જોઈએ. દ્વંદ્વાતીત ભાવથી અલિપ્ત થઈને તને વ્યવહાર કરતા આવડે એવી યુક્તિ જો સાધ્ય થાય. અને કૃપાળુ દેવે એવું કર્યું કે બધા જ સંબંધો સાચવા, કોઈ સાથે દ્વેષ નથી કર્યો, કોઈ સાથે કલહ નથી કર્યો, કોઈ સાથે વિવાદ નથી કર્યો. ઉલટાનો કોઈની સાથે એને એટલું બધું કર્યું છે, આરબ તો કે ખુદાને મેં વાત સાંભળી છે, પણ આ તો જીવતો જાગતો ફિરસ્તો છે. સંસારની અંદર વાત સાચી છે તોય કે છે ભાઈ તારી ભૂલ થઈ ગઈ છે, લઈ જા માલ તારો પાછો, લાવ પૈસા ગણી લે, અમારે નથી. રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં. વિતરાગતા શું ચીજ છે? એ અંતરની એક અવસ્થા છે. કર્મ સાથે જીવવું છે પણ કર્મની સાથે જોડાવું નથી, આ વિતરાગતા છે. આ કર્મ ન જોવા જોઈએ. અમે વિતરાગ થઈ ગયા, ઓલા વિતરાગ થઈ ગયા, આ વિતરાગ થઈ ગયા. અરે વિતરાગ થયા પછી કેટલો જોડાણો છે એને તો પૂછ, એના આરંભ સમારંભ ઘટતા નથી, એની સિદ્ધિ પ્રસિદ્ધિના એના કરવા કરાવવાના સત્કાર મનાવવાના પૂજાવાના ક્યાંય એકય કોઈ ભાવ ક્ષય થતો નથી, ક્ષીણ થતો નથી. અને જ્ઞાનનું ફળ વિરતિ છે. જ્ઞાન થાય કોઈને તો એનું પરિણામ શું? વિરતિ છે. જે જ્ઞાનથી, જે વાંચવાથી, જે વિચારવાથી આત્મા વિભાવનો, વિભાવના ફળનો, વિભાવના કાર્યોનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું, તે નિરર્થક છે. આવો વિતરાગનો માર્ગ કે વિતરાગતા નિપજે એ જ સ્વાધ્યાયનું ફળ છે, સત્સંગનું ફળ એ છે. મારી સાધના, મારી શિબિર, આ બધાનું ફળ મારા જીવનમાં વિતરાગતા આવે. વિતરાગતા મારે કરવાની છે. બોધ સદગુરુનો રહ્યો છે, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. આ અચૂક ઉપાય છે. અત્યાર સુધી અવિરોધ ઉપાય આપ્યા, હવે કયો ઉપાય આપ્યો? અચૂક, ફેલ ન જાય, અનફેલિંગ. રામનું બાણ છે, ગયું છૂટું એટલે ખલાસ, એમ બોધ સદગુરુનો મળ્યો અને જો પરિણિત થયો આત્માની અંદર અને વિતરાગતાનો ભાવ આવ્યો પોતાના જીવનની કૃતિની અંદર, ચાલ તને અમે કહીએ છીએ કે મોહનીય તારી પાસે ઊભું નહીં રહી શકે. આ બે ભેદથી મોહનીયને ટાળજે. અને મોહનીય જશે તો અન્ય કર્મની કોઈ શક્તિ નથી, તાકાત નથી, બધા નિર્બળ બની જશે, એક કર્મ ખસશે નહીં. અચૂક ઉપાયનો માર્ગ શિષ્ય માગે છે. અવિરોધ ઉપાય ગુરુ આપે છે. અવિરોધ ઉપાય તો ચાર આપ્યા, વધારાનો એક ભેટ આપે કે લઈ જા મારા તરફથી, અચૂક ઉપાય લેતો જા. આ અમોઘ છે, આ રામબાણ છે. બસ બે ફાડિયા કરી નાખ્યા, બોધ તારો લઈશ માં અને વિતરાગતા અમારી એવું કરીશ માં. આપણે ઊંધું સમજી ગયા કે બોધ આપણો અને વિતરાગતા મહાવીરને. નહીં ભેગું થાય ઊંધું કર્મમાં, મહાવીરનો બોધ અને વિતરાગતા આપણી. આપણે બંને રીતે ચાલી અને અચૂક ઉપાય લેવો છે. અને આવો ઉપાય લેવો હોય તો પછી સાહેબ અનાદિકાળ અને અનંત કાળથી કર્યું હોય તો શું થાય કર્મો? તો કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. કરોડો વર્ષનું સ્વપ્ન હોય, માત્ર જાગૃતિ એક પળની હોય, એના કરોડ વર્ષ સાથે કઈ સંબંધ નથી. એક ક્ષણની જાગૃતિ કરોડ વર્ષનું સ્વપ્ન દૂર કરે છે. એમ અજ્ઞાન આપણું અનાદિકાળનું છે અને અજ્ઞાનને કારણે જીવ અનંત કર્મોનો બંધ કરતો આવ્યો છે. પણ કર્મ અજ્ઞાનથી બંધાય છે. પણ જ્ઞાનરૂપ જાગૃતિની એક પળ બોધની તને આવી, સદગુરુનો બોધ પ્રાપ્ત થયો, સદવિચાર આવ્યો અને વિચારનો યોગ જીવનમાં પ્રાપ્ત થયો, તો વિતરાગતા જીવનમાં પ્રાપ્ત થઈ જાય. કેમ કે વિચાર જાગૃત છે. તો કે છે, તો અનાદિના કર્મો ટકી શકશે નહીં, એનો આધાર ખસી ગયો. કર્મ આત્મપ્રદેશ સાથે જોડાયેલા છે. એ ક્યાં સુધી જોડાયેલા છે? એ જળ છે, એનામાં પ્રેરણા નથી, એનામાં સ્ફૂર્ણા નથી, કાંઈ નથી. એ તો તે પૈકડા છે ત્યાં સુધી જોડાયેલા છે. તું છોડી દેતો એ ચોટે તો સિદ્ધ ભગવાન પકડાઈ જાય કર્મમાં. મુક્ત આત્માઓ એકે મુક્ત રહી ન શકે જો કર્મની તાકાત હોય તો. નહીં, કર્મ છૂટી જાય. દિવાલ ઉપર ભેજ છે તો રેતી નાખો, છૂટી જશે. પણ દિવાલ પોતે જો નિરસ છે, ભેજ રહિત છે, શુષ્ક છે, અગ્નિથી તપાવો એને, તો ઉપરનું રજ બધી ખરી જશે. ધોબી કપડાં ધોવે અને ઘાટ ઉપર સૂકવે, પથ્થરોમાં રેતી હોય, આખો દી કોક એમ કે તો કપડાં ધોઈ ધોઈને ત્યાં આખરે આમાં જ નહીં ખાને તો ક્યાં હુકવા જાય? ત્યાં કંઈ દોડ્યા નથી બહેતા બીજા. તો એ પથ્થર ઉપર સૂકવે, પણ એને ખબર છે કે આ પથ્થર એવા ગરમ છે અને રેતી છે એટલે કંઈ ચોંટવાની નથી, એટલે ખંખેરી નાખે તો બધું નીકળી જાય. એમ અનાદિકાળના અનંત કર્મો ખંખેરવાના જ છે તારે. પણ એ ખંખેરવા માટે જ્ઞાનનો અગ્નિ પ્રગટાવી દે અને વિતરાગતાનું ઈંધન આપ્યા કરીને સતત ભાવની જાગૃતિ સાથે. આ કોટી વર્ષનું હોય, અનાદિકાળનું હોય અને અનંત પ્રકારના હોય, આ ગુરુ કહે છે ચિંતા કરતા. કર્મની તાકાત છે એના કરતાં આત્માની તાકાત વધારે છે. જળ કરતાં ચૈતન્ય અનેક ગણું સામર્થ્યવાન છે. આ અનંત જ્ઞાનનો અને અનંત સામર્થ્યનો ધણી તું છો. તું જળના મહિમામાં ખોટો ભરમાઈ જામાં. આ વાત કરીને કહે છે કે જેને એને કોઈ કાળ સાથે સંબંધ નથી, ગાઢ તિમિર હોય તો પણ સૂર્યોદય થાય એટલે એ તિમિરની ગમે તેવી ઘનિષ્ઠતા હોય એને કોઈ સંબંધ નથી. સૂર્યોદય થયો, અંધકાર દૂર. માનતું સૂરી ભક્તામર સ્તોત્રની અંદર પણ કહે છે કે પ્રભુ તારું સ્મરણ થાય એટલે અનાદિકાળના પાપો પણ જન્મો જન્મના દૂર થઈ જાય. શું થયું સાહેબ? કાંઈ નહીં, એક તારા સ્મરણ રૂપી જ્ઞાનનો એક પ્રકાશ થયો અને આ બધો અંધકાર દૂર થઈ ગયો. આવો માર્ગ જ્ઞાનીએ મોક્ષ માર્ગના ઉપાય શિષ્યએ માગ્યા છે, એ ઉપાય આપ્યા છે. ઉપાયમાં ચાર અવિરોધી અને પાંચમો અચૂક. ગાથા 103-104 સુધી પહોંચ્યા. હવે કૃપાળુ દેવ સુધર્મનો માર્ગ, મોક્ષ ઉપાય સુધર્મ, ઉપાયની વાત પૂરી થાય છે. પાંચ ઉપાય, ચાર અવિરોધી અને એક અચૂક, અને આ ઉપાય કોઈ પણ પ્રકારનો વિરોધ નથી. બરોબર સમજી લઈએ, અવિરોધ ઉપાયમાં નિજવાસ ઉપાય નંબર 1, બંધ કારણના છેદકની દશા ઉપાય નંબર 2, રાગદ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય તે ઉપાય નંબર 3, અને આત્મા કેવળ આભાસ રહિત જ આત્માની ઉપાસના થાય તે ઉપાય નંબર 4, અને અચૂકમાં બે ભાગ છે, બોધ અને વિતરાગતા. બોધ સત્પુરુષનો, સદગુરુનો, આપ્ત પુરુષનો, અને વિતરાગતા પોતાની. બસ આ કર, યથા પ્રવૃત્તિકરણ, દંભ નહીં, કોઈ પણ જાતનું દંભ નહીં, આડંબર નહીં. બસ જેવી સમજ થાય, યથા પ્રવૃત્તિકરણ કરવા વાળો જીવ યથાખ્યાત ચારિત્રને પ્રગટ કરે છે. ચારિત્ર મોહનો નાશ કરવાનો ઉપાય આ જ છે કે જીવ સરળ બને, પ્રમાણિક બને. બી લોયલ ટુ ધાઈ સેલ્ફ, તું તારી જાતને પ્રમાણિક રહે પહેલા. આટલી વાત સદગુરુએ કીધી છે વિશેષ અવસરે. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.
સુખદામયનંત સુશાંત ચહે દિન રાત રહે તદ ધ્યાનમહે પરશાંતિ અનંત સુદામય જે પ્રણમો પદતે પરતે જયતે ઓ પ્રણમો પદતે પરતે જયતે. સ્વાધ્યાય રાત્રિના 8:15-9 અન્ય કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. હવે સ્તુતિ કરી અત્યારે કાર્યક્રમને વિરામ આપીશું.
ઓહો ઓહો સે સદગુરુ કરુણા સે દો અપાર પર પ્રભુ કર્યો અહો અહો પુકા શું પ્રભુ ચરણ કને દરો આત્માથે સૌહે તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણા દિન આદે આદે આજથી વરતો પ્રભુ આદે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન સટ તાનક સમજાવીને વિન બતાવ્યો આ જ્ઞાન થકે તરવાર વ્રત એ ઉપકારયમા જે સ્વરૂપ સમજાવીના પામ્યો દોખયનં સમજાવ્યો તે પદનમો શેષદ ગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યો બાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દે આતે તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણે.
હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો અત્યંશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમતી અનંત કૃપા કરી મને આપ્યો. અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળે આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પ્રળ છો, જેથી મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણામિંદમાં નમસ્કાર કરું છું. આપને પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષય ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો માય સ્વામી ભગવાન કી, ત્રિલોકના નાથ કી, પરમ કૃપાળુ દેવ કી, લઘુરાજ સ્વામી મહારાજ કી જય.